தோ அப்படி யாத்ரா சத்சங்கிமாதி பக்தமாதி பிராப்திமாதி ஸ்திதி கர்வா தரஃப்னி அப்படி யாத்ரா அப்படி ચાલુ છે. મહારાજે મોટાએ કૃપા કરીને આપણને પ્રાપ્તિ તો પૂરી કરાવી છે. મહારાજ મળ્યા, મોટા પુરુષ મળ્યા, અનાદિમુક્તના કોલ મળ્યા, અનંત જન્મના ખોટના ખાતા ટળ્યા, મોટાએ આશીર્વાદ આપીને આપણો હાથ ઝાલી લીધો. આત્યંતિક કલ્યાણના છતે દેહે કોલ આપી દીધા. આ બધી આપણી પ્રાપ્તિ છે, એમાં કોઈ બે મત નથી. પરંતુ આપણી સ્થિતિની યાત્રા જો અધૂરી છે અને એ યાત્રા ઉપર જવા માટે વચ્ચેનો એક રસ્તો છે, જેમ જો આ બ્રિજ બનાવ્યો છે ને, જો વચ્ચે બ્રિજ બનાવ્યો છે એમ, પ્રાપ્તિથી સ્થિતિ સુધી પહોંચવા માટેનો વચ્ચેનો બ્રિજ, પુલ, વે, રસ્તો, એટલે મુમુક્ષુતા. આપણે 2 વર્ષથી મુમુક્ષુ વર્ષ તરીકે આપણે એને ઉજવી રહ્યા છીએ અને મુમુક્ષુ થવા માટેના યત્નમાં છીએ. અજ્ઞાન સત્ર 12 ઉજવી રહ્યા છીએ. જ્ઞાન સત્ર 10માં પણ મુમુક્ષુતા વર્ષ જાહેરાત થયું હતું. 4 લક્ષાંકો આપ્યા હતા. લક્ષાંકોમાં કેટલા આપણે સિદ્ધ થયા એ સરવૈયો તમે કાઢ્યો હોય, જીવનનો સરવૈયો કાઢ્યો હોય, મુમુક્ષુતાનો સરવૈયો કાઢ્યો હોય તો તમને ધન્યવાદ છે. આપણે એ 4 લક્ષાંકોને ભૂલવાના નથી. યાદ છે જ્ઞાન સત્ર 10માં મુમુક્ષુતા વર્ષ 1 4 લક્ષાંકો કયા હતા? 1st લક્ષાંક, હું કોણ છું, શાના માટે આવ્યો છું, એ 1st લક્ષાંક હતો આપણો. 2nd લક્ષાંક હતો સાંખ્ય જ્ઞાનની દ્રઢતા કરીએ, ભગવાન સિવાય બધું ખોટું છે, એને સાંખ્ય જ્ઞાન કહેવાય, એની દ્રઢતા કરીએ. યાદ આવે છે કે હોવર પહેલાની વાત કરીએ છીએ? ગણાય તો જાણે નવું સાંભળતા એવું લાગતું હોય, વચ્ચે એટલો બધો કાટ ચડી ગયો હોય ને એટલે એવું થાય. 3rd લક્ષાંક, સકામ મટી અને નિષ્કામ થઈએ, આપણો 3rd લક્ષાંક હતો. કેટલા સકામ મટ્યા એ તમારી ઉપર છોડું છું. 4th લક્ષાંક હતો આપણે આપણું કરી લેવું. જરા બધા જોડે બોલો છો, કયો લક્ષાંક હતો?
આપણે આપણું કરી લેવું.
આપણે આપણું કરી લેવું, બીજાની માથાકૂટમાં ન ઉતરવું. દરેકની સમૂહ જીવન છે, દરેકની રાજીપાની ભૂખ એક સરખી ન હોય, ગરજ એક સરખી ન હોય, દરેકનો આગ્રહ એક સરખો ન હોય. આપણે બીજાનું જોવા જઈએ તો આપણે ક્યાંક પાછા પડી જઈએ, માટે આપણે આપણું કરી લેવું. એ લક્ષાંક આપણને આપવામાં આવ્યો હતો. મુમુક્ષુ થયા વગર મુક્ત ન થવાય, એ હકીકત છે. ભગવાન ડાયરેક્ટ, શ્રીજી મહારાજ ડાયરેક્ટ ભક્તને મુક્ત નથી કરતા. ભક્તમાંથી મુમુક્ષુ થવું પડે અને મુમુક્ષુ જ મુક્ત થઈ શકે, આ એક સનાતન સત્ય છે. જેમ સીધો પાસપોર્ટ લઈને તમે એરપોર્ટ ઉપર પહોંચી જાઓ તો કોઈ બાપો ટિકિટ એ ના આપે, ટિકિટ આપે પણ બેહવા ના દે. વચ્ચે શું જોઈએ? વિઝા જોઈએ છે. વિઝા મળે તો જ વિદેશ જવાય. એમ પાસપોર્ટ છે, ભક્તપણું આવ્યું, સત્સંગી થયા, એ પાસપોર્ટ મળ્યો કહેવાય. અને મુમુક્ષુતા પ્રાપ્ત કરી એ વિઝા મળ્યા કહેવાય. અને તો વિદેશ જવાય, વિદેશ એટલે મુક્ત થવાય, અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય. મહારાજ પોતાની મૂર્તિનું અધિકાધિક સુખ આપે. બીજું વર્ષ એટલા માટે આપણે રિપીટ કર્યું, ગઈ સાલ જ્ઞાન સત્ર 11માં ફરીથી મુમુક્ષુતા વર્ષ 2 તરીકે ડિક્લેર થયું. કારણ કે એક વર્ષમાં સંતોષ નહોતો થયો એટલે બીજું વર્ષ આપ્યું, જેમાં 4 લક્ષાંકો આપ્યા. આ તો તાજા છે. કયા કયા 4 લક્ષાંકો કોઈને યાદ છે? પહેલો લક્ષાંક દાસાનો દાસ થઈને રહેવે, સર્વના દાસ થઈને. કેટલા તમે દાસ થયા 12 મહિનામાં, કેટલું કમાણા એ આપણે જોવાનું. દાદા મટ્યા તો દાસ થવાય, દાસ નહીં સૌના દાસ થવાની વાત આપણે લીધી છે અને એની ઉપર આપણે ઘણો અમારાથી થાય એટલો પ્રયત્ન કર્યો છે. દાસ થયા હોય, 2 આની 4 આની દાસ પણ આવ્યું હોય, નિર્માની પણ આવ્યું હોય, તો માનું છું કે આપણું વર્ષ સફળ થયું, કંઈક મુમુક્ષુતા પ્રગટી કહેવાય. હજુ ન થયું હોય તો થજો, એમાં મજા છે, દાસ થવામાં મજા છે. હમણે સંતોને પણ ઉપદેશ આપતા આ જ વાત કરી હતી, સંતો આપણે સૌના દાસ થજો, એમાં મજા છે. આપણી હરીને ગમે એવા થવું છે. પુસ્તિકાની અંદર 2 સાધુના 2 શણગાર છે, 2 ઘરેણા છે એવું કહ્યું છે. સંતો યાદ છે કયા 2 ઘરેણા? કહો મહિમા સ્વામી. એક મહારાજે આપેલું નિષ્કામી વર્તમાન, આ સાધુનું ઘરેણું છે, બ્રહ્મચર્ય નિષ્કામ ધર્મ. અમારી શોભા એને લઈને છે, અમારું ગૌરવ એને લઈને છે, એ અમારું મોટું ઘરેણું છે. આ બધા લાખો હરિભક્તો આપણને પગમાં પડે છે એનું કારણ આપણે આ ઘરેણું પહેર્યું છે ને એટલે. અને આ ઘરેણું કોઈ દાડો કાઢતા નહીં. અને બીજી સાધુની મોટામાં મોટી શોભા દાસભાવ, સૌના દાસ તો. ગમે એટલી વિદ્વતા હોય, ગમે એટલી પંડિતાય હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલા મંદિરનો વહીવટ કરતા હોય, ગમે એટલી સ્કિલ હોય, પણ સાધુ તો દાસ જ શોભે. સાધુનો તો નિર્માની જ શોભે, એના દાસત્વ ભાવથી જ સાધુ શોભે. તમે હરિભક્તો તો આમાં ના આવો ને પેલા, આ તમારી પણ આ ઘરેણું છે, શોભા છે. મહારાજને દાસત્વ ભક્તિ બહુ ગમતી, બહુ ગમતી, બહુ ગમતી. કોઈ દાસ થઈ જાય મહારાજ રાજીના રેડ થઈ જાય. અમે સંતોને એક પંક્તિ આપી છે રોજ બોલવાની, ઠાકોરજી જમતા પહેલા રોજ એક પંક્તિ બોલવાની. વ્યતિરેક સ્વામી ચલો બોલો જોઈએ, આજે એનું પુનરાવર્તન કરીએ.
થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય, થઈ રહે સર્વનો રે.
થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય, થઈ રહે સર્વનો રે.
થઈ ગરીબ
સંતો, મુક્ત સંતો માટે નથી હો આ પંક્તિ, જેને સિદ્ધ કરી દીધી એટલે સમજી લેજો મૂર્તિનું સુખ એના માટે સાવ નજીક થઈ ગયું, સાવ નજીક થઈ ગયું. બહુ અદભુત પંક્તિ નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે, 64 પદી છે નિષ્કુળાનંદ સ્વામીની, 64 પદી. એમાંથી આ સિલેક્ટ કરેલી, લગભગ પ્રકરણ 21માંથી સિલેક્ટ કરેલી આ પંક્તિ છે, બહુ અદભુત છે. બોલો.
થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય, થઈ રહે સર્વનો રે. થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય, થઈ રહે સર્વનો રે.
સમજણ પડી પહેલા? જે સર્વેનો શિષ્ય, શિષ્ય એટલે સેવક, શિષ્ય એટલે દાસ થઈને રે. થઈ ગરીબ ને ગરજવાન, ગરીબ થઈને રે, ગરજુ થઈને રે. તો કે આરું પૈસા આપણી જોડે હોય, દ્રવ્ય આપણી હોય આપણી જોડે હોય, અને ગરીબ કેવી રીતે થાય? સ્વભાવથી ગરીબ થો, સ્વભાવથી ગરીબ થો, ગરીબડા થો. એની ઉપર મહારાજ બહુ રાજી થાય. અમારા સંતોમાં ઘણા ગરીબડા સાધુ છે. બોલો બાપજી, એમની ઉપર બહુ રાજી, હું બહુ રાજી, બહુ રાજી. તમે કહેશો કે બધાય નથી, બધાય છે, પણ વધતા પૂછા પ્રમાણમાં હોય. બધા ગરીબડા જ છે,
પરંતુ પ્રમાણમાં ભેર હોય. અને ગરીબડા ઉપર, ગરીબડો સાધુ કે ગરીબડો હરિભગત થાય ને એ સૌનો દાસ થઈ શકે, ગરીબડો જ ગરજો થઈ શકે, ગરીબડો જ ગરજવાન થઈ શકે. અહીં શું અદભુત પંક્તિમાં શું કહે છે,
થઈ ગરીબને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો હૃદય, થઈ ગરીબને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો હૃદય, મમતાને માન ત્યાગ કરે તન ગર્વનો રે, મમતાને માન ત્યાગ કરે તન ગર્વનો રે,
મેલી મમતાને માન ત્યાગ કરે ગર્વ અહંકાર શું છે આપણામાં. જે કઈ આપણે બધું આ કરીએ છીએ ને એ બધું આ ધણીનો પ્રતાપ છે ભાઈ, આ સ્વામિનારાયણ બાપાનો પ્રતાપ છે, એ આપણા ભેગા ભળે છે એટલે આ બધું થાય છે ભાઈ. આ બધી લીલીવાડી એમના પ્રતાપે છે. સંતો આપણને બધા સ્વામી સ્વામી કરે છે ને એ બધો આમનો પ્રતાપ છે, આ સ્વામીને લઈને બધો પ્રતાપ છે, આ સ્વામીને લઈ સહજાનંદ સ્વામી એને લઈ, નહીતર કોઈ બાપો આપણને પગે ના લાગે. આ બધા એમના ઘરવાળા એમને સ્વામી કે કોઈ દાડો બધા કીધું છે લ્યા સ્વામી, બોલો ટૂંકારા ઘરે. અને જો આ બધા નાના નાના સાધુ તમે સ્વામી 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 કરો, ટૂંકારો કર્યો જિંદગીમાં? આ બધો એ પ્રતાપ આ મહારાજનો છે, આપણે એમના છીએ ને એટલે આપણા બાપનો પ્રતાપ છે. આગળ શું કહે છે,
પરસી ઘન શ્યામ સદા સર્વદા રાજી રહે છે, પરસી ઘન શ્યામ સદા સર્વદા રાજી રહે છે, પરસી ઘન શ્યામ સદા સર્વદા રાજી રહે છે, પરસી ઘન શ્યામ સદા સર્વદા રાજી
એવા ઉપર જેણે ગર્વનો ત્યાગ કરી નાખ્યો છે, ગરીબ થઈને વર્તે છે, ગરજુ થઈને વર્તે છે, મમતાનો ત્યાગ કરીને વર્તે છે. મમતા એટલે મારું હાચું તારું ખોટું, આ મમતા જ રાખી કહેવાય, મમતાનો ત્યાગ કરીને વર્તે છે એવા ઉપર મહારાજ કહે છે,
એવા ઉપર શ્રી ઘન શ્યામ સદા સર્વદા રાજી રહે છે,
એવા
ઉપર શ્રી ઘન શ્યામ સદા સર્વદા રાજી રહે છે, નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે, નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે,
કામ સરી જાય નિષ્કુળ હે નિષ્કુળ આનંદ સરે કામ એમ સર્વે સંત કહે છે. આ સર્વે સંતોનો શાસ્ત્રોનો અભિપ્રાય આટલો છે, દાસ થાવ, સૌના દાસ થાવ. હજી ના થયા હોય તો થજો, આ બહુ મારો પ્યારો પ્યારો વિષય છે. અમારા સંતોને ખબર હશે, હું સંતોને કાયમ કહું કે મારી જોડે જેને સેવામાં રહેવું એને પાંચ વાત જેને હું જોઉં ને એને જ મારી જોડે ફરકવા દઉં, મારી જોડે આ રાખું જ નહીં. બોલો, સેવકની જોડે સેવામાં રહેવું એને પાંચ ગુણ જોઈએ છે, સેવન સંતોને કાયમ કહું છું. કયા પાંચ ગુણ કહો સંતો યાદ છે, કયા પાંચ ગુણ જોઈએ કહો. બે વ્યવહારિક ગુણ છે, ત્રણ આધ્યાત્મિક ગુણ છે. ચોખ્ખાઈ, મને ગંદકી ના ફાવે. જેને બહાર ગંદકી ગમે છે ને અંદરની ગંદકી શું કેવી રીતે ટાળશે. અમારો ધર્મ છે અમારા જોગમાં આવે બધાની ગંદકી માત્ર કાઢી નાખવી, એ તો અમારા સાધુનો ધર્મ છે. હવે બહાર ચોખ્ખાઈ નથી ગમતી, અંદર ચોખ્ખાઈ શું કરશે. ચોખ્ખાઈ, બીજું ચોકસાઈ, પર્ટિક્યુલારિટી, પરફેક્શન સેવકને બહુ ગમે. લહડીઓ ફહડીઓ હોય ને તો સેવકને ના ફાવે. ત્રીજો આધ્યાત્મિક ગુણ, દિવ્ય ભાવ, દાસ ભાવ અને અંતરવૃત્તિ, આ ત્રણ ગુણ બીજા.
દિવ્ય ભાવ, જેને સૌમાં દિવ્ય ભાવ હોય એ સાધુની હરિભગત મને બહુ ગમે. જે મનુષ્ય ભાવમાં ઝોલા ખાતો હોય ને, અને જેને અવગુણીય સ્વભાવ હોય ને, દીઠોય ના ગમે. લો સાચી વાત કહું, ભલે એને જોડે રાખવો પડતો હોય, હાથ માથે મૂકવો પડતો હોય, પ્રેમ આપવો પડતો હોય, પણ ઉપર ઉપરનું અંદરનો રાજીપો ના થાય. સૌમાં દિવ્ય ભાવ. પહેલેથી બહુ વાલુઆ, બહુ પ્રિય વસ્તુ. અને એટલે હું આજે સુખ્યો, એટલો બધો સુખ્યો છું, એટલો બધો સુખ્યો છું. બોલો, મારું સુખ હું તમને બધાને વેચ્યું ને, તો મારું સુખમાં આટલો ફેર પડતો નથી. બોલો, બધાને વેચ વેચ કરું છું ને વર્ષોથી, તો બોલો વર્ષોથી વેચ વેચ કરું છું ને, તો મારા સુખમાં આટલો 5 ગ્રામનો ફેર પડતો નથી. બોલો. અને એનું કારણ જ આ, મને સૌને દેખીને દિવ્ય ભાવ, દિવ્ય ભાવ. તમને બધાને જોઉં, અને આ તો તમે બધા દંડવત ના કરવા દો, બાકી આમ દંડવત કરું ને તો મને આનંદ આનંદ આવે. આ હા હા, બધા મહારાજના મુક્તો છે. જુઓ તો ખરા, ભલે તમે તમને ના ઓળખતા હોય, પણ હું તમને ઓળખીને કહું છું કે તમે બધા મહારાજના ઠેઠના, મહારાજના સંકલ્પો છો, મુક્તો છો. મુક્તો આવો દિવ્ય ભાવ તમે રાખો ને, મુક્તો જો આનંદ આનંદ આનંદ. અમને જેવો આનંદ વર્તે છે ને આઠે પર, એવો આનંદ તમને વર્તશે, એની હું લેખિતમાં પ્રોમિસ આપવા તૈયાર છું. મુક્તો લેખિતમાં. દિવ્ય ભાવની વાત જ જુદી ચાખી. સેવક કાયમ એક દ્રષ્ટાંત આપે છે, અત્યારે વિષય બીજો છે પણ સ્વામી બધું થશે, તો આપણે જે મહારાજ બોલે એ વિષય સાચો ને, મહારાજ જે બોલે એ વિષય. મુક્તો અહીં સ્વામિનારાયણ ધામ ઉપર એક દાડો એવો બના બની, એવી એક ઘટના બની, બનેલી હકીકત છે. લગભગ 2005 કે 2007, 5-6-7 કંઈક, મને એક્ઝેક્ટ સાલ યાદ નથી, પણ 10-12 વર્ષ થઈ ગયા. એક વખત હું વિચરણમાં જતો હતો, મારું દેહ એક વખતનું વિચરણ બધું 10-10, 15-15 દાડા ઇન્ડિયામાં 15-15 દાડા હળંગ જતો. હવે તો એટલું શરીર કામ નથી કરતું કે હું 15-15 દાડા હળંગ વિચરણ કરી શકું. પણ 15-15 દિવસ જતો, મારે વિચરણમાં બહાર જવા નીકળવું, અને ગાડીમાં બેસવા જતો હતો ને, ઘરી વખત બપોરે 4 વાગે નીકળવાનું હતું. અને હું તો ઉપરથી તૈયાર થઈને સ્નાન કરીને નીચે આવ્યો, ગાડીમાં બેસવા જતો હતો ને, ઘરી વખત 2 વાગ્યાને આવીને બેઠેલા આજ સોફા ઉપર નીચે, સ્વામીને મળવું છે. બહારગામથી આવેલા બિચારા ચોંટી પડ્યા એકદમ હું આવ્યો એટલે, અને પોક મૂકીને માંડ્યું રોવા તિધિયાઈને. દયાળુ રડો જ કેમ, એમને હું બાજુમાં વેઇટિંગમાં લઈ ગયો, બેસાડ્યા. વર્ષોથી ઓળખતો, બાપજીના જૂના શિષ્ય હતા. મને કે, સ્વામી આપની રજા લેવા આવ્યો છું. કે શું રજા લેવી છે? સ્વામી, હું આપઘાત કરવા માટે નીકળ્યો છું, આત્મહત્યા કરવા માટે. સ્વામી રજા આપો. સ્વામી બહુ દુઃખી છું, સર્વે પ્રકારે દુઃખી છું, વ્યવહારે બહુ દુઃખી થઈ ગયો છું, આર્થિક રીતે દુઃખી થઈ ગયો છું. શરીર સ્વામી મારું 30 કિલો વજન, 1 વર્ષમાં 30 કિલો વજન ઘટી ગયું છે. સ્વામી રાત્રે ઊંઘ નથી આવતી છેલ્લા વર્ષથી, બહુ દુઃખી છું. રોજની મને એક પડીકું કાઢ્યું ખિસ્સામાં, સ્વામી ટંકે આટલી ગોળી લઉં છું, ગોળીમાં મુઠ્ઠી ભરીને, ગોળી મુઠ્ઠી ભરીને 20-25 તરી. સ્વામી કોઈ આધાર નથી, ઘરમાં બધા લોહી પીવે છે. સ્વામી આપના છેલ્લી વખત દર્શન કરવા આવ્યો છું, અહીંથી સીધો નર્મદામાં જઉં છું, મને પ્રાર્થના કરવા આવ્યો છું. સ્વામી મારો જન્મ ન બગડે, આપઘાત કરાય નહીં, કે હું સમજું છું શિક્ષાપત્રી ના પાડે છે. મને એ ખબર છે કે મહારાજ રાજી ના થાય, તમે રાજી નહીં થાવ, બાપજી રાજી નહીં થાય, પરંતુ કોઈ આરો નથી. સ્વામી હું બધી રીતે ભાંગી પડ્યો છું, માટે આપ રાજી થઈને રજા આપો તોય ભલે, દુઃખી થઈને રજા આપો તોય ભલે, પણ સ્વામી મારું પૂરું કરજો, કે આટલી પ્રાર્થના કરવા આવ્યો છું. એનું સાંભળીને હું દુઃખી થઈ ગયો. હરિભક્તોને આવી તકલીફો આવે ત્યારે અમને તે તમે અમારા છો ભાઈ, અમને દુઃખ ના થાય. અમે દુઃખી થતા હોઈએ છીએ, કારણ કે અમારી ને તમારી વચ્ચેનો સંબંધ ભલે આલોકનો નથી, ઠેઠનો છે, પરંતુ તોય અમે તમારા છીએ, તમે અમારા છો. સાચું ને ભાઈ? મારી આંખમાં પણ આંસુ આવી ગયા, દુઃખી થઈ ગયો. હું હજુ પ્રસંગ સંભાળું, આજે દુઃખી થઈ જવું. એ હરિભગત અહીં બેઠા છે, હરિભગત અહીં બેઠા છે. આજે મારે રજા આપી કે જાઓ? બરાબર છે, રજા આપી શું કરવું જોઈએ? સાંત્વના આપી, ધીરજ આપી. મેં કીધું એક દવા છે મારી પાસે, તમે આ દવા ચાલુ કરો, જાઓ તમારા બધા રોગ મટી જશે, બધા દુઃખ જતા રહેશે. તો આ દવા એમના માટે નથી, તમારા બધા માટે પણ છે, જેને સર્વે રીતે કે કોઈ પણ રીતે અંદરમાં દુઃખી થઈ ગયા હોય ને એના માટે આ બહુ મોટી દવા છે. અમે અજમાવેલી છે, એક ઉપર નહીં સેંકડો વ્યક્તિ ઉપર અજમાવેલી છે, એટલે હું તમને અજમાવેલી દવા બતાવું છું. એમને કહ્યું ચલો મારી જોડે, તમને હું 15 દિવસની મહેતલ આપું છું, 15 દિવસ માટે એક ગોળી આપું છું, એક દવા બતાવું છું, એ દવા ચાલુ કરજો, 16મે દિવસે આપણે મળીશું. હું 15 દિવસ બહારગામ છું, હું આવું પછી આપણે 16મે દિવસે નક્કી કરશું શું કરવું. એમ ત્યાં સુધી ખબરદાર, જો સ્વામિનારાયણ ધામનો દરવાજો છોડ્યો છે તો અહીંથી બહાર નહીં જવાનું, કારણ કે સ્વામી આપ કહેશો એમ કરીશ. શું કરવાનું? હું મંદિરમાં લઈ ગયો અમારા ભગુજી પાસે, મંદિરમાં આપણા ભગુજી બેસે છે, કે ભગુજી આ તમને સોંપ્યા, કેસ આ તમને સોંપ્યો, તમારે 15 દિવસ અહીં બેસવાનું, ભગુજીની જોડે બેસવાનું. અહીં વિદ્યાર્થીઓ સવાર આંજ આવે છે ઉપરથી ગુરુકુલમાંથી, અરજી હરિભક્તો સવાર સાંજ દર્શન કરવા આવે છે, સંતો દર્શન કરવા સવાર આંજ આવતા હોય છે આરતીઓમાં. તમારે સૌમાં દિવ્ય ભાવ, દિવ્ય ભાવ, દિવ્ય ભાવ, મહિમાનો વિચાર કર્યા કરવા, કે આ જો ને બધા મહારાજના કેવા મુક્તો છે, આ વિદ્યાર્થીઓ નાની નાની ઉંમરમાં ફાવી ગયા, આ સ્વામિનારાયણ ધામના દરવાજામાં આવવાનું ક્યાંથી મળે, આ વિચાર કરવાનો. ભગુજીને કીધું તમારે અમને દિવ્ય ભાવના વિચાર કરાવવાના, મહિમાના વિચાર કરાવવાના. સંતો આવે તો તમારે જોઈને હરખાવવાનું, આ કેવા સાધુ નાની નાની ઉંમરે જો ને કેવા મહારાજ ભજે છે, ભગવાન ભજે છે ને ભજાવે છે, દિવ્ય ભાવના મહિમાની જ વાતો કરવાની, વિચારવાની. અરે કૂતરું સ્વામિનારાયણ ધામના દરવાજામાં કે કમ્પાઉન્ડમાં ક્યાંક કૂતરું જુઓ ને તોય તમારે એવો સંકલ્પ કરવાનો, આ કૂતરું ફાવી ગયો, એનો છેલ્લો જન્મ થઈ ગયો, દરવાજામાં આવી ગયો ને ફાવી ગયો, કૂતરાને જોઈને તમારે આ વિચાર કરવાનો. અરે તમને કીડી મકોડા કે રાત્રે કદાચ મચ્છર કે માંકડ દેખાય ને તોય તે તમારે મચ્છર જોઈને વિચાર કરવાનો, આ બીજા મચ્છરમાં આમાં આસમાન જમીનનો ફેર છે, આ ભૂમિ ઉપર મચ્છર આવ્યું ને એનો છેલ્લો જન્મ થઈ જાય, આ ભૂમિ ઉપર કીડી મકોડાના છેલ્લા જન્મ થઈ જાય, આવો તમારે મહિમાનો દિવ્ય ભાવનો વિચાર કર્યા કરવાનો. મન કે સ્વામી પણ તમે પેલી ગોળી આપવાની કહેતા હતી કોઈ? મેં કીધું આ ગોળી, આ દિવ્ય ભાવની ગોળી લીધે રાખો, લીધે રાખો. 15 દિવસ સુધી તમે આ કર્યા કરો, તમને 15મે દિવસે 16મે દિવસે હું અભિપ્રાય માંગીશ, તમને કઈ ફેર પડ્યો? અને પછી આપણે નિર્ણય લઈશું કે નર્મદામાં જવું કે રેલવેના પાટા નીચે જવું, એ પછી નિર્ણય લઈશું. મુક્ત આ બનેલી ઘટના છે, એમને હું અડધો કલાક એમના માટે ફાળવ્યો, એમને આપીને ગયો, આ લેસન આપીને. બે ચાર દિવસથી હું ફોન કરીને પૂછું કેમ છે, તો કે સ્વામી બહુ મજો છે, બહુ મજો છે. બે ચાર દિવસે ફોન કરીને પૂછું કેમ છે, તો કે સ્વામી બહુ ફેર પડવા માંડ્યો છો. ભગુજીને સમાચાર પૂછું, એમને સમાચાર પૂછું. 16મે દિવસે જ્યારે અમે આવ્યા, એ ગાડી આગળ રાહ જોઈને ઉભેલા, સ્વામી આવવાના છે એ ખબર પડી, પગમાં પડી ગયા સ્વામી. અને મેં જોયું શરીરમાં 10-12 કિલો વજન વધી ગયું હશે, સમજ્યા. શરીરે રાતે રાણી જેવું થયેલું. મને કહે સ્વામી ફક્ત 2 ગોળી લઉં છું, 22 લેતો તો ટંકે, 2 લઉં છું. સ્વામી બહુ ફેર પડી ગયો, સ્વામી મારા શરીરમાં ફેર પડી ગયો, સ્વામી ઘેરથી હારા સમાચાર આવ્યા છે, સ્વામી બધી રીતે, સ્વામી શાંતિ શાંતિ શાંતિ, આનંદ 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 થઈ ગયો. મેં કીધું બોલો હવે જવું છે નર્મદામાં, તો કે ના સ્વામી હવે નર્મદામાં નહીં, હવે મૂર્તિમાં જવું છે. મુક્ત આજે હરિભગત અહીંયા બેઠા છે, બહુ સુખી છે, બહુ આનંદમાં છે. તમામ મુશ્કેલીઓ, તમામ તકલીફો, આર્થિક પ્રશ્નો, વ્યવહારિક પ્રશ્નો, ઘરના પ્રશ્નો, શારીરિક પ્રશ્નો બધા સોલ્વ થઈ ગયા છે. અને તમારી વચ્ચે અત્યારે આનંદ કિલોલ કરે છે મુક્તો. આ છે દિવ્ય ભાવનું કારણ, દિવ્ય ભાવનું પરિણામ, આ મહાત્મ્યના વિચારનું પરિણામ. મુક્તો તમે કહેશો કે મહિમાના વિચારથી આવું થાય? થાય. તમે 15 દાડા મહિનો લઈ તો જુઓ. હું તો રાત દાડો એનાથી સુખીયો છું ભાઈ, એટલે તમને મારી પોતાની ઉપર અજમાવેલી દવા આપું છું. દિવ્ય ભાવ મહારાજને બહુ વાલો છે, બહુ વાલો છે. અને દિવ્ય ભાવ વાળો ભગવાનને બહુ વાલો છે. આ ગુણ કેળવ જો, કોઈનામાં અવગુણ અભાવ લેવાનો જ નહીં, કોઈની નેગેટિવ સાઈડ જોવાની જ નહીં, કોઈમાં સંકલ્પ કરવાનો જ નહીં, બધાને વિશે મહિમાનો વિચાર કરવાનો. અમહિમાનો વિચાર જ નહીં થવા દો. જુઓ તમે કેવા સુખિયા રહો છો, પેલા મૂર્તિનું સુખ એ કેવું આવે છે, મહારાજનો અઢળક રાજીપો કેવો થાય છે. આ તો આપણે સટ્ટા જ કરીએ છીએ, સટ્ટા જ કરીએ છીએ. કમાઈએ થોડું ને ખોઈએ જાજુ, બોલો ધંધો જે કરીએ છીએ. દિવ્ય ભાવ, દાસ ભાવ, બહુ મહારાજને વાલો, અને અંતર્મુખી જીવન, આ 5 વાત મહારાજને બહુ પ્રિય છે, જેનું અંતર્મુખી જીવન હોય. મુક્તો ગઈ સાલનો આપણો પહેલો સંકલ્પ હતો, લક્ષ્યાંક હતો, સૌના દાસાનું દાસ થઈએ રે. બીજો સંકલ્પ હતો આપણો કયો?
બહિર્મુખી,
બહિર્મુખી મટીને અંતર્મુખી થઈએ. ત્રીજો સંકલ્પ હતો
વઢવું નહીં, પણ
વઢવું નહીં પરંતુ રોકણી ટોકણી ગમાડીએ. હું સર્વે નથી કરતો અત્યારે, કેટલી તમને ગમી ને કેટલી હવે ગમતી થઈ તમારી ઉપર છોડું છું. ક્યાં હાથ જાલી જાલી ને કે છે ને બામણ પૈણા આપે કે ઘરના માંડી આપે, એવી કહેવત છે ને ભાઈલા. એમ અમે તો બામણ છીએ સ્વામિનારાયણ ના ભાઈલા. બામણ નો ધર્મ શું ખબર છે ને? પેલા ગોરભા, ગોરભા નો ધર્મ શું હોય ભાઈલા? દીકરી ને દીકરા ને ભેગા કરીને બેને પૈણા આપે, એનું નામ ગોરભા. એમ અમે ત્યાં આ ધંધો લઈને બેઠા છીએ. હા, આ જીવને આ જીવનને બેન ભેગા કરીને પૈણાઈ આપવાનું કામ અમારું. અમે બ્રાહ્મણ એટલે કીધું, અમે ગોર છીએ, આવા ગોર. સંતો સાચો ને? હા તો બોલો, તમે તો મારી જોડે પડખે ઉભા રહો, શાખ પૂરો. સાચો ને? આપણે ગોરભા છીએ હો. મુક્તો આપણો આ ત્રીજો સંકલ્પ હતો, રોકણી ટોકણી ગમાડીએ. ચોથો સંકલ્પ, વિષયાનંદે મટીને બ્રહ્માનંદે થઈએ. મુક્તો મુમુક્ષુતા વર્ષ 10 વર્ષ સુધી હળંગ ચાલે ને તોય પૂરું થાય એવું નથી, કારણ કે આપણામાં એટલી બધી ખોટી પડી છે કે મેળ પડે એવો નથી. પરંતુ 2 વર્ષ પછી ફરી પાછું મુમુક્ષુતા વર્ષ લઈશું, અત્યારે થોડું એને થાક ખાવા દઈએ. થાક ખાવા દઈશું સંતો, કે થાકી ગયા બાપા, મુમુક્ષો 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 લોહી પી ગયા. મુક્તો એને 2 વર્ષ આપણે હમણાં હોલ્ટ ઉપર રાખીએ. મુમુક્ષુતા વર્ષ 3 આપણે ડિક્લેર કરતા નથી, એને 2 વર્ષ પછી જરૂર લઈશું પાછું. હજુ સંતોષ નથી મને, એટલે લેવાનું બાકી છે, એને જવા દેવાનું નથી. કારણ કે મુમુક્ષુ વગર મુક્ત ભાવ પ્રગટે જ નહીં.
અને એ તો ધોકા લઈને મંડીએ ત્યારે માંડ કંઈક હરખું આવે છે ભાઈ, નહીંતર આપણે ક્યાં મુમુક્ષુતાની પડી છે આપણને. તો સારું રિઝલ્ટ મળ્યું છે, સારું છે, સારું રિઝલ્ટ મળ્યું છે ને. પેલા કેટલાને રિઝલ્ટ મળ્યું છે, આંગળી ઊંચી કરો જોઈએ. જો કેટલી બધી આંગળી ઊંચી થઈ, સંતો તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો, સાબાશ. જેને જેને કંઈ પણ રિઝલ્ટ લીધું હોય એ બધાને ધન્યવાદ આપું છું. હવે મુક્તો, આજે એક નવું વર્ષ શરૂ કરીએ છીએ આપણે. કોર્ટો તો ઘણી હોય, પરંતુ સુપ્રીમ કોર્ટ એ છેલ્લી કોર્ટ છે. બાપજી કાયમ કહે છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એટલે છેલ્લો ચુકાદો કહેવાય. એવું હોય ને પહેલા. શાસ્ત્રો તો ઘણા હોય, પરંતુ વચનામૃત શાસ્ત્ર જેવો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ નથી. એ ગ્રંથ નથી, ગ્રંથરાજ છે. વચનામૃત એ ગ્રંથ નથી, ગ્રંથરાજ છે. કેમ? કારણ કે સ્વયં મહારાજના મુખારવિંદમાંથી નીકળેલી પરાવાણી છે, સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે, જેને પાંચ નંદ સંતોએ લખ્યા, કલેક્ટ કર્યા. આપણા ગોપાળ બાપા જેવા દિવ્ય પુરુષોએ એને શોધ્યા, સમજાયા, અને 273 વચનામૃતનો એક ગ્રંથ તૈયાર થયો, વચનામૃત ગ્રંથ, બાપજીનો પ્રિય ગ્રંથ, આપણા ગુરુજીનો પ્રિય ગ્રંથ. અને એટલે તો સંપ્રદાયમાં કોઈ ન્યાયાચાર્ય હોય, કોઈ વેદાંતાચાર્ય હોય, કોઈ વ્યાકરણાચાર્ય હોય, ઘણા બધા આચાર્યો હોય છે, મને બહુ નામ ક્યાંય આવડતા નથી, પરંતુ આપણા ગુરુજી બાપજીના શિરે એવા તો ઘણા આચાર્ય હોય, પણ બાપજીના શિરે જે આચાર્યનું જે સંબોધન આવે છે ને, એ હજુ કોઈને બ્રહ્માંડમાં મળ્યું નથી. અને એવા વચનામૃતના આચાર્ય એટલે આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી. મુક્તો સંમત છો એની સાથે? આપણા ગુરુજી બાપજી. મુક્તો, જેણે બાપજીના મુખે રસ લીધા છે, વચનામૃતના પાન કર્યા છે, એનો હૈયામાં આનંદ હજુ હુકાતો નહીં હોય. સાચી વાત છે ઘનશ્યામ મહારાજ. બાપા એટલે બાપા, વાત જ ના થાય મુક્તો. એ દિવ્ય પુરુષની શું વાત કરીએ આપણે. આપણે એમના શિષ્યો છીએ, અને વચનામૃત ગ્રંથને 200 વર્ષ આવતા વર્ષે પૂરા થાય છે. 200 વર્ષ પૂરા થાય છે. પહેલું વચનામૃત રચાયું સંવત 1876 ના માક્ષર સુધી ચતુર્થી ને દિવસે શરૂઆત થઈ, વચનામૃત નો પ્રારંભ થયો. અત્યારે આ દિવાળી પછી 2 દિવસથી 2075મું વર્ષ ચાલુ થયું છે. આ 2075 ચાલુ થયું. નાગજી બાપા બરાબર છે ને? 2075 ચાલુ થયું. શી ખબર, જૂના માણસને ખબર હોય એટલે મેં તમને પૂછ્યું ભૂંડ્યો. આ નવા તો બધા ઈસવીસન વાળા છે, એમને સંવતમાં ખબર પડે નહીં. 2 વર્ષ પછી 1976 અને 2076 આવે છે. સંવત 2076, 2075 ચાલુ થઈ ગઈ. આપણી ફરજ છે, જે મહારાજે અને જે નંદ સંતોએ દાખલો કરીને એમણે આવો અદભુત ગ્રંથ આપ્યો, તો એ ગ્રંથ ના 200 વર્ષ ઉપક્રમે આપણે પણ જ્યારે આવા દિવ્ય ગુરુના શિષ્યો હોઈએ, ત્યારે સંપ્રદાય જો વચનામૃતને આટલો પ્રાધાન્ય આપતો હોય, તો આપણે તો અધિક 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 પ્રાધાન્ય વચનામૃત ગ્રંથને અપાવવો જોઈએ. અને એ ન્યાયે આ વર્ષને આપણે જાહેર કરીએ છીએ, વચનામૃત વર્ષ.
કયું વર્ષ મુક્તો? વચનામૃત વર્ષ. કયું વર્ષ મુક્તો? આપણે જોરદાર તાળીથી આ વર્ષને વધાવીશું વાલા મુક્તો.
આ વચનામૃત વર્ષ નિમિત્તે આપણે શું શું કરવાનું છે, શું શું કરશું, એ બધું આપણે હમણાં થોડી વાર પછી જણાવીએ છીએ. પરંતુ આખા વર્ષને આપણે વચનામૃત વર્ષ તરીકે ઉજવવું છે. સંમતિ છે ને બધાની પહેલા? અને
મુક્તો આવતી સાલ જ્ઞાન સત્ર 13 જ્યારે આવશે ત્યારે આપણે એ જ્ઞાન સત્ર 13 નો પહેલો દિવસ આપણે વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવ તરીકે ધામધૂમથી ઉજવશું. કયો દિવસ? વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવ મહોત્સવ. કયો? વચનામૃત
દ્વિશતાબ્દી મહોત્સવ.
એ જ્ઞાન સત્ર 13 નો પ્રથમ દિન આપણે ખૂબ ધામધૂમથી ઉજવશું. કેવી રીતે ઉજવશું એ અત્યારે આપણે કંઈ ડિક્લેર કરતા નથી. હવે મુક્તો, એ નિમિત્તે, વર્ષ નિમિત્તે આપણે શું શું કરવાનું છે એ આપણે હમણાં જોઈએ છીએ. આપણે વચનામૃતના વધામણા, વચનામૃત વર્ષના વધામણા ધામધૂમથી આજે આ વર્ષ શરૂ થાય છે ત્યારે વચનામૃત મહાગ્રંથ છે અને એ ગ્રંથના વધામણા આપણે ખૂબ ધામધૂમથી કરવા છે. કરવા છે ને વેલા? હા કે ના? આવો મોટો વચનામૃત ગ્રંથ અને આપણે સારી ખાલી આટલી જાહેર કરી દઈએ આવું અને એમ હાલે ભેલા? તો આપણે બધાએ તે અત્યારે ધામધૂમથી મહારાજના વચનામૃત ગ્રંથના, મહાગ્રંથના વધામણા કરીએ પોથી યાત્રા દ્વારા. અત્યારે પોથી યાત્રા આવી રહી છે, ધામધૂમથી પાછળથી પોથી યાત્રા આવી રહી છે. જરા એની સાથે અહીંથી એક વચનામૃત ગ્રંથનું કીર્તન બોલાશે, એના મહિમાનું એક કીર્તન બોલાવતા જઈ બોલતા જઈશું અને પોથી યાત્રાનો દર્શન કરતા જઈશું.
સર્વે શાસ્ત્રો માહી શ્રેષ્ઠ સર્વોત્તમ આગ્રહ હે દુનિયા તણા એ સર્વે શાસ્ત્રો માહી શ્રેષ્ઠ સર્વોત્તમ આગ્રહ હે એવી શ્રી હરિને દિવ્ય વાણી વારે લાયો મહા અમૃતમય રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
આવે દિવ્ય અનુપમ સર્વોપરિ એક સ્વામી નારાયણ પણ હે દિવ્ય સ્વામી નારાયણ ના મુખે ગવાયો આવરણ હો રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
હો રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
અરે અનાદિ મુક્તાની સ્થિતિ માટેનું જાણો પ્રથમનું છે એકાવા પુરુષોત્તમ રૂપ થવાની લટકે બતાયા છે પરમ પનવ હો રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
હો રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત
વાલા હરિકૃષ્ણ મહારાજ અને વાલા પરમ પૂજ્ય સ્વામીજી દ્વારા પોથીનું પૂજન થવાનું છે. પુષ્પ પૂજન, ચંદન પૂજન આપણે જોરદાર તાળીથી આ પોથી યાત્રાને વધાવીશું. વાલા ભક્તો દર્શન કરતા જઈશું અને જોરદાર તાળીથી પોથી યાત્રાને વધાવીશું. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ જે આવી રહ્યો છે એ નિમિત્તે પોથી યાત્રા આવી રહી છે, આપણે તાળીથી વધાવીશું. વાલા ભક્તો
રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
પોથી યાત્રા આવી રહી છે. જય હો.
તો બધા રાજી થયા ને પેલા. આપણે વર્ષ ઉજવવું છે ને વચનામૃત વર્ષ, વચનામૃત વર્ષ અને આવતી સાલનો વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આપણે જ્ઞાન સત્રમાં જ સમાવી લેવાના છીએ, જુદો મહોત્સવ કરવાના નથી. જે બધા દેશ વિદેશના હરિભક્તો અવાય તો જરૂર પધારજો આવતી સાલ, પરંતુ કદાચ 2019 એટલે કે જ્ઞાન સત્ર 13 દેશ વિદેશના હરિભક્તો કદાચ આ વચનામૃત મહોત્સવમાં ઓછા આવશે તો ચાલશે, પરંતુ પછીનો જે જ્ઞાન સત્ર 14 અને એ જે આપણો એક ભવ્ય ઉત્સવ એ વખતે જ્ઞાન સત્રમાં જ, પરંતુ 7 કે 9 દાડાનો ઉજવવાનો છે, એમાં બધાય હરિભક્તોને દેશ અને વિદેશમાં જેટલા સાંભળતા હોય એ તમામને તમામને અત્યારથી પ્લાનિંગ કરજો કે 2020 જ્ઞાન સત્ર 14 ફરજિયાત આખા સમાજને આવવાનું છે. શું છે, કેમ છે, શું ઉત્સવ ઉજવવાનો છે, આવતી સાલ જ્ઞાન સત્રમાં જાહેર કરીશું, અત્યારે નહીં. ત્યાં સુધી સસ્પેન્સ, ત્યાં સુધી આપણે ના ના બિલકુલ નહીં ને, ત્યાં સુધી બિલકુલ નહીં. હિન્ટ્સ, બધી હિન્ટ્સ એ વખતે જ મળશે ને બધું. પણ એટલું સમજો કે 2020 મહોત્સવ આપણે ચૂકવવાનો નથી, કોઈએ ચૂકવાનો નથી. 2 વર્ષની વાર છે, અત્યારથી એડવાન્સ કહી દઈએ છો. શું છે નહીં, કેપ, કેપમાં મૂકતો. હવે આ વચનામૃત વર્ષ માટેની આપણે ક્લિપ તૈયાર કરી છે, જરા નિહાળીશું વચનામૃતની ક્લિપ. વચનામૃત વર્ષની આપણે ક્લિપ જોઈશું જરા.
18મી સદી જ્યારે સમાજ પીડાતો હતો, કુરિવાજો, વ્યસન, અંધશ્રદ્ધાઓ અને વહેમથી 1837 ચૈત્ર સુદ નો પલટાયો ઇતિહાસ આ સૃષ્ટિનો ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યથી. ભગવાન સ્વામિનારાયણનો પોતાના અનુયાયી સમાજ માટેનો સંકલ્પ.
જે જે અમારા કહેવાણા છો તેમાં અમારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. અમારા સૌ સંતો ભક્તોને આ શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવા પૂર્ણ કરવા છે, સંપૂર્ણ કસર રહિત કરવા છે. આ ચોખામાં એક દાણો પણ તૂટેલો નથી, બધા એક સરખા આખા દાણા છે. અમે પણ પ્રગટ થયા ત્યારથી અમારો સંકલ્પ છે કે અમારા તમામ સંતો ભક્તોને આ ચોખા જેવા ચોખા અને પૂર્ણ કરવા છે.
શ્રીજી મહારાજે પોતાના આ સંકલ્પોને વેવડાવવા અને પૂર્ણ કરવા માટે પસંદ કરી આ ગુર્જર ભૂમિ, જ્યાં શ્રીજી મહારાજે પોતાના સંકલ્પોનો ધોધ વહાવ્યો, જ્યાં શ્રીજી મહારાજે પોતાના વચનરૂપી અમૃતની સરિતા વહાવી, જ્યાં શ્રીજી મહારાજે પોતાના ભક્ત સમુદાય ઉપર અનહદ કરુણાનો ધોધ વહાવ્યો, જ્યાંથી શ્રીજી મહારાજે પોતાના સિદ્ધાંતોને અવિચળ વહેતા મૂક્યા. અને નિર્માણ પામ્યો આ વચનામૃત ગ્રંથ. વચનામૃત એટલે ધર્મશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર, વૈરાગ્યશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર, સાધનાશાસ્ત્ર, ઉપાસનાશાસ્ત્ર અને ગુણશાસ્ત્રનો સમન્વય. શ્રીજી મહારાજે પોતાના ભક્ત સમુદાયને આદર્શ ભક્ત જીવનની રીત શીખવી, પોતાના સિદ્ધાંતોના અવિચળ ખૂંટ ખોડ્યા, પોતાના આદર્શોને જીવંત કર્યા, પોતાના સ્વામિનારાયણ સંપ્રદાયને જીવંત બનાવ્યો આ વચનામૃત દ્વારા.
વચનામૃત એ મારી વાણી રૂપ મૂર્તિ છે, તેમાં હું અખંડ રહ્યો છું. એ વચનામૃતનું જ્ઞાન સર્વે ભક્તોને સમજાવી મુક્ત સ્થિતિ પમાડું છું. અને વચનામૃત એ મારી પરાવાણી છે અને પુરુષોત્તમ નારાયણ એવા અમે તે અમારા મુખે કરીને અમારા સર્વે આશ્રિતને વચનામૃત રૂપી અમૃત પાન કરાવ્યું છે અને અમારી રુચિ તથા રહસ્ય અભિપ્રાય તથા અમારો સિદ્ધાંત તે સર્વે વચનામૃતમાં છે. આ વચનામૃત વર્ષ નિમિત્તે આટલું તો જરૂરથી દ્રઢ કરજો.
મુક્તો ત્રણ લક્ષાંકો આપવામાં આવે છે. પહેલો લક્ષાંક શ્રીજી મહારાજના સ્વરૂપની દ્રઢતા. બોલો જોઈએ કયો લક્ષાંક પહેલા?
શ્રીજી મહારાજના સ્વરૂપની દ્રઢતા.
બસ આ સ્વરૂપની દ્રઢતા આપણે એક વર્ષની અંદર એવી સોલિડ કરવી છે, એવી સજ્જડ કરવી છે કે શ્રીજી મહારાજ ફેરવવાનો પ્રયત્ન કરે તો પણ ન ફરે. નિત્યાનંદ સ્વામી જેવી એવી દ્રઢતા. હજુ ઘણી કચાસ છે આપણામાં. આવો આપણે એવું સમજીએ છીએ કે આપણે મહારાજને સનાતન આધુનિક સમજી લીધા અને અન્વય વ્યતિરેક જાણી લીધું એટલે સ્વરૂપની દ્રઢતા થઈ ગઈ. ના, સ્વરૂપના એક ભાગની દ્રઢતા થઈ. સમજ્યા? હજુ બીજું ઘણું બાકી છે, એ આપણે આખા વર્ષમાં જોઈશું, કરીશું. અરે પછી બીજો દ્રક્ષાંક છે, લક્ષાંક બે. બા મહારાજે વચનામૃતમાં ખૂબ ભાર મૂક્યો છે સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા. સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા લક્ષાંક બે. અને ત્રીજો લક્ષાંક છે, ત્રીજો લક્ષાંક છે અભાવ અવગુણથી બચી સંતો ભક્તોનો મહિમા સમજીએ. આ ત્રણ ઉપર મહારાજે વચનામૃતમાં ખૂબ ભાર મૂક્યો છે. એમાંથી આપણે આખું વચનામૃતમાં ઘણા વિભાગો છે, ઘણા પ્રકાર છે, ઘણા બધા ગુણો મહારાજે શીખવાના કીધા છે, પરંતુ એમાંથી આપણે ત્રણ લક્ષાંકો આપણે દ્રઢ કરવાના છે. એને આપણે હમણાં ફરી રિપીટ કરીશું. અત્યારે જોઈએ આગળ
વચનામૃતના આ અગમ રહસ્યને કોણ પમાડી શકે, તેનું નિરક્ષીર વિવેચન કોણ કરી શકે, તેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ છણાવટ કોણ કરી શકે, તેના જે આચાર્ય હોય તે. આવા આચાર્ય રૂપે અમે તમને સૌને અમારા સત્પુરુષ રૂપે બાપજી અને સ્વામીશ્રીની ભેટ આપી છે. આ દિવ્ય સત્પુરુષોના સંગે અમારા અભિપ્રાયોને સમજી જીવનમાં ચરિતાર્થ કરવા કટિબદ્ધ બનજો, તો જ ખરા અર્થમાં વચનામૃત વર્ષ ઉજવ્યું ગણાશે.
મહારાજે પોતાના અભિપ્રાયોને જીવંત બનાવ્યા વચનામૃત દ્વારા. આ વચનામૃતને જીવંત બનાવીએ આપણા જીવન દ્વારા. દયાળુ જય સ્વામિનારાયણ.
તો ઉજવવું છે ને વચનામૃત વર્ષ પહેલા. પહેલી શરત, પહેલી શરત, આપણે વચનામૃતોને ત્યારે ઉજવ્યું કહેવાય કે જ્યારે વચનામૃતના અભિપ્રાયો પ્રમાણે વચનામહારાજના સંકલ્પ મુજબ આપણું જીવન બની જાય. આપણે માત્ર વાંચીને પારાયણો કરીને છૂટા પડી જઈએ એટલું માત્ર કરવાનું નથી. આપણે વચનામૃત પ્રમાણેનું આપણું જીવન બનાવવું છે. આ જ વચનામૃતની સાચી ઉજવણી છે. મહારાજના રહસ્યોને આપણા કરવા છે. મહારાજનું ગમતું આપણું કરવું છે. મહારાજની મરજી આપણી કરવી છે. મહારાજના રાજીપાને આપણો કરવો છે. અને એ જ ખરી ઉજવણી છે. આપણે એવી ઉજવણી તરફ જવું છે. માત્ર આટલી 5 પારાયણ કરીને 25 પારાયણ કરી અને આપણે આંકડા નોંધાવી દીધા, એ ધંધો આપણે બહુ ફોકસમાં લેવો નથી. આપણે એવું જીવન બનાવવું છે. અને એના માટે મુક્તો આજે એક નૂતન પ્રકાશન થઈ રહ્યું છે. આજે વચનામૃતના રહસ્યો મહારાજના જે 3 લક્ષ્યાંકો એને આવરી લેતું એક નૂતન પુસ્તક અત્યારે પ્રકાશન થઈ રહ્યું છે. મુક્તો આજે બધા
પરમ પૂજ્ય સ્વામીશ્રીના હસ્તે પુસ્તકનું પ્રકાશન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીથી વધાવીશું.
પુસ્તક છે વચનામૃત અભિપ્રાય. શું નામ છે એનું?
વચનામૃત અભિપ્રાય.
શું નામ છે મેલા?
વચનામૃત અભિપ્રાય.
આ પુસ્તકમાં 3 સંકલ્પો ઉપર ફોકસ કર્યું છે. મહારાજના સ્વરૂપની દ્રઢતા કેવી રીતે કરવી, આ વખતે નૂતન અભિગમથી આ પુસ્તક બન્યું છે. ખાસ બધા એકાગ્રતાથી વાંચજો, વિચારજો, મનન કરજો. બીજો લક્ષ્યાંક છે સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા કેવી રીતે કરવી, અને ત્રીજો ઉપાય છે સંતો ભક્તોનો મહિમા સમજીએ કે જેથી અભાવ અવગુણથી બચી શકાય, એનો ત્રીજો લક્ષ્યાંક છે. આ 3 લક્ષ્યાંકોને આવરી લેતું આ પુસ્તક છે વચનામૃત અભિપ્રાય. બોલો જો કયું પુસ્તક?
વચનામૃત અભિપ્રાય.
અને એક ટેંગલર, નવા વર્ષનું આપણું કેલેન્ડર કમ ટેંગલર પણ આપણે
બાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીના હસ્તે પ્રકાશન થઈ રહ્યું છે. આપણે સમુક્તો તાળીથી વધાવીશું. નૂતન સંકલ્પોનો ટેંગલર વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય હસ્તે પ્રકાશન થઈ રહ્યું છે.
કેલેન્ડર છે આ વખતનો ઘનશ્યામ અંક જેના ત્યાં આવતો હોય એને કેલેન્ડર નહીં લો તો ચાલશે. બીજું વધારાનું એક્સ્ટ્રા કોઈને આપવું હોય તો લેજો, પણ ઘનશ્યામ અંક આપણો કેલેન્ડરના રૂપમાં છાપેલો છે. માટે આમાં દર મહિને શું કરવાનું એ આપણને હિન્ટ્સ આપવામાં આવી હશે, માટે એ પ્રમાણે આપણે બધા ઉજવીશું. પરંતુ આપણે ટૂંકમાં થોડીક વાત કરીએ કે વર્ષ દરમિયાન આપણે શું કરવાનું છે. મુખ્ય કાર્ય કયું એ કહી દીધું, વચનામૃત પ્રમાણેનું આપણું જીવન બનાવવું છે તો જ મહારાજનો અંતરનો રાજીપો મળે, એ આપણું મુખ્ય કાર્ય છે. એ સિવાય વચનામૃત વર્ષ દરમિયાન તમને સમયે સમયે સંતો તરફથી સેન્ટરોમાં જાણ થશે, પરંતુ રોજ જેને જેને રોજ મંદિરનો નિયમ હોય એમણે રોજ મંદિરમાં જાઓ ત્યારે 10 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રનું ઓછામાં ઓછું 10 મિનિટ મંત્ર લેખન કરવું. કેટલી મિનિટ વેલા? ઓછામાં ઓછું 10 મિનિટ મંત્ર લેખન કરવું. અને જેને મંદિર નજીક ન હોય કે મંદિર રોજ જવાતું ન હોય તો આપણે ઘેર બેસીને પણ 10 મિનિટ મંત્ર લેખન કરવું. નહીંતર મંદિરમાં નોટો હશે, મંદિરમાં નોટ લઈને ત્યાં જ મંત્ર લેખન કરવું, નહીંતર ઘેર કરવું. એ મંત્ર લખનની નોટો અહીંયા સ્ટોર ઉપર ઉપલબ્ધ છે, મળી રહેશે દરેક વિસ્તારમાં દરેકના સ્ટોર ઉપર. બીજું, દર એકાદશીએ આજુબાજુના વિસ્તારમાં આપણે પ્રભાત ફેરીનો ઉદ્ઘોષ આપણે કરવાનો છે. રોજ સવારમાં 1.5 કલાક પ્રભાત ફેરી કાઢવાની છે. દર સુદ એકાદશીએ પુરુષોએ કાઢવાની અને દર વદ એકાદશીએ મહિલાઓએ કાઢવાની દરેક વિસ્તારમાં. ચલો સંમત છો બધા? એગ્રી? પ્રભાત ફેરીમાં ઉઠીને આવશો? થોડા 9 વાગે ઉઠ કાઢો તો અમે આવીએ, એવું નહીં ને મહિલા? ના, પ્રભાત ફેરી તો પ્રભાતમાં જ નીકળે, એટલે બધા એમાં જ્યાં જ્યાં અનુકૂળ હોય ત્યાં લાભ લેજો. એ જ રીતે સંતો પણ જોડાશે એમાં. સંતો જોડાશું ને આપણે, જ્યાં આશું ત્યાં બસ. આપણે કઈ શેર ઘી લાયા પેલા? આપણે રાજી તો કરવા જ છે ને. સેવકે આવશે, તમે કે તમે તાર શેર ઘી લાયા? ના, હું જ લાયો. આપણે બધા જઈશું જોડે. મુક્તો બીજું, આ માક્ષર સુદ ચતુર્થી એને દર મહિને, મહિનામાં એક વખત આવે, એ દિવસને આપણે વિશિષ્ટ દિવસ તરીકે સવારમાં 2 કલાક ફાળવીશું. માક્ષર સુદ ચોથ સવારમાં જે જે સેન્ટરો મંદિરો છે ત્યાં બધે સવારમાં 1.5 કલાક સમૂહ પારાયણ થશે. વચનામૃતની સમૂહ પારાયણ, સમૂહમાં બેસીને બધાએ વચનામૃતનું વાંચન કરવાનું છે દર સુદ ચોથના દિવસે સવારે. પુરુષો
બપોરે અને સાંજે, બપોરે અથવા સાંજે મહિલાઓ એમની રીતે જુદી રીતે કરશે. પરંતુ આપણે એ દરેકે દર સુદ ચોથના રોજ સમૂહ પારાયણ દરેકે પોતપોતાના મંદિરમાં એની વિધિ ઉપચાર સાથે આરતી સાથે કેવી રીતે કરવું એ બધું તમારા ત્યાં સેન્ટરમાં આવી જશે. બીજું, વર્ષ દરમિયાન એક વખત તો આપણે જે હમણાં પુસ્તક આવ્યું આ તો આપણે ફરજિયાત, આ તો હું તમને બે મહિનાની જ મુદત આપું છું, બે મહિનામાં વચનામૃત એકાગ્રતાથી વચનામૃત અભિપ્રાય એક વખત, બે વખત, વર્ષમાં પાંચ વખત વાંચજો તો કંઈક આપણને અંદર કંઈક આપણો દાડો વળશે અને અંદરથી કંઈક આપણી ચાંચ ડૂબશે. પરંતુ વચનામૃત ગ્રંથ આખો બે ભાગનો ગ્રંથ જે છે, ભાગ એક અને ભાગ બે, આ બંને ભાગ વર્ષમાં એક વખત ફરજિયાત દરેકે પોતાની રીતે વાંચન કરીને પારાયણ કરવાની છે એવું સંતો હરિભક્તોને આદેશ આપવામાં આવે છે. ચલો એગ્રી, સંમત બધા? આખા વર્ષમાં 273 દિવસ વચ્ચે 305, એટલે દોઢ દાડે એક વાંચો ને તો વાંધો ના આવે, પણ રોજ એક વાંચવું એમ, સમજે? ત્યાર પછી
વાલા ગુરુ રે પરમ પૂજ્ય બાપજી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી ખૂબ ખૂબ રાજી છે વચનામૃતની પારાયણમાં. એમાં ગુરુ રે પરમ પૂજ્ય બાપજી આપણને વિશેષ કહેતા હોય છે કે જે વચનામૃતમાં મહારાજે વિશેષ આગ્રહ સાથે પોતાના અભિપ્રાયો જણાવ્યા છે, આપણા વર્તનલક્ષી, સમજણલક્ષી, ઉપાસનાલક્ષી વાતો છે, એવા વચનામૃતનો વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણા સૌને વિશેષ દ્રઢતા થાય એના માટે જુદી તારવણી કરી અને આજે અહીંયા બુકસ્ટોલમાંથી એને પણ પ્રકાશન મૂકવામાં આવે છે. વાલા ગુરુ રે પરમ પૂજ્ય બાપજી આશીર્વાદ આપ્યા છે કે સિલેક્ટેડ જે વચનામૃત નક્કી કર્યા છે એ વચનામૃત પણ જો આપણે વાંચશું તો પણ બંને ભાગની પારણ કર્યા તુલ્ય આપણને મહારાજ ફળ આપશે. એટલે બધા મુક્તોએ ખાસ બુકસ્ટોલમાંથી આ ઇન્ડેક્સ વચનામૃતમાં લગાવવા માટેની સ્ટીકરવાળી ઇન્ડેક્સ ઉપલબ્ધ થશે તો બધા મુક્તોએ અચૂકથી એ બુકસ્ટોલ ઉપરથી આજે જ મેળવી લેવી.
બીજું, મુક્તો ખાસ વર્ષની અંદર વચનામૃતની સમૂહ પારાયણો થશે, જે પ્રોજેક્ટ આખો મહિલા વિંગ દ્વારા બજાવવામાં આવશે સેવા. પરંતુ દરેક પરિવારોને અમારી એક વિનંતી છે કે દરેક પરિવારે મહારાજે વચનામૃત પારાયણનો ખૂબ મહિમા કીધો છે. હમણાં આપણે જોઈએ છીએ કેવો એટલો મહિમા મહારાજે સ્વમુખે કહ્યો છે. તો દરેક પરિવારે ઓછામાં ઓછી વર્ષ દરમિયાન 1, 2, 5, 10 સમૂહ પારાયણ પોતાના પરિવાર તરફથી, જેટલા ઘરમાં છેવટ સભ્યો હોય એ બધા તરફથી એક એક પારાયણ પણ થાય, એ ભક્તિ નિવાસના મુક્તો દ્વારા અને એ વિંગ દ્વારા એ પારાયણોનું આયોજન થશે. એમાં બધાએ પોતપોતાના સેન્ટરમાં સમૂહ પારાયણમાં જોડાજો એવી દરેકને ખાસ વિનંતી છે. અને છેલ્લે મુક્તો, વચનામૃત વર્ષ દરમિયાન આપણે અગાઉ તમને ખબર હશે 5, 7, 10, 15 વર્ષ પહેલાં હરિભક્તો દ્વારા એક ફેરી રાખવામાં આવેલી, કયું એનું શું નામ આપ્યું હતું ખબર છે? મેં જ્ઞાન ફેરી અને બીજું કંઈક નામ હતું, સંસ્કાર યાત્રા, ગામો ગામ જવા માટેની. આ વર્ષમાં પણ આવો એક પ્રોજેક્ટ આવવાનો છે. એક મહિનામાં ક્યાંક એવું આપણે બધાએ તૈયારી રાખજો, એક એક 2-2 દિવસ માટે આપણે એનું નામ આપીશું વચનામૃત ફેરી. શું નામ આપીશું પેલા? વચનામૃત ફેરી. આપણે 200 ગામમાં વચનામૃત ફેરી લઈ જવી છે. કેટલા ગામમાં? 200 ગામોની અંદર વચનામૃત ફેરી જશે. 2-2, 4-4 પુરુષોના, ફક્ત પુરુષોમાં પ્રોજેક્ટ છે, 2-3 પુરુષો સાથે મળી અને 1-2 દિવસ કાઢી અને 1-1, 2 ગામ લઈ અને આપણે ત્યાં વચનામૃત ફેરી માટે જવાનું છે. એ પ્રોજેક્ટ પણ વર્ષ દરમિયાન આવશે. અને આ પુસ્તક દ્વારા આપણી ઉપર સતત સંતો દ્વારા આની ઉપર ધોકા પડશે, ધોકા પડશે એટલે સમજે ને, ઊંધું ના લેતા, કે સતત આપણને આ 3 લક્ષાંકો દ્રઢ કરાવવા માટે પ્રયત્ન કરાવવામાં આવશે. મુક્તો, આ પ્રમાણે આપણે અને દર મહિને આપણી જે આપણી સભાઓ હોય છે, અઠવાડિક સભાઓ, એમાં નૂતન નૂતન નવા નવા પ્રોજેક્ટ આવશે વચનામૃત ઉપક્રમેના જ. ક્યારેક વચનામૃત ક્વીઝ, ક્યારેક વચનામૃત અંતાક્ષરી, ક્યારેક વચનામૃતના ઉપરના નવા નવા પ્રોજેક્ટ, કિશોરો યુવાનોને પણ એમાં ઇન્વોલ્વ થાય અને આપણું જીવન એવું સમૃદ્ધ બને એ માટેના નવા નવા પ્રોજેક્ટ વર્ષ દરમિયાન આપવામાં આવશે. એમાં પણ બધા ઉત્સાહથી, ઉમંગથી જોડાજો એવી દરેકને ખાસ ખાસ વિનંતી છે. મુક્તો, બીજી એક વાત, વચનામૃતનો આટલો બધો મહિમા મહારાજે કીધો છે, કેટલો મહિમા છે, કેવો મહિમા છે એની વાત શ્રીજી મહારાજે, બાપાશ્રીએ અને મોટા મોટા સંતોએ
જે વચનામૃતનું મહત્વ કીધું છે એને આપણે એમના શબ્દો દ્વારા જરા સાંભળીએ કે વચનામૃત ગ્રંથ કેટલો બળવાન ગ્રંથ છે. કારણ કે મહારાજના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. મુક્તો ગોપાળાનંદ સ્વામીની વાતોમાં એવું આવે છે, ગોપાળ બાપા બોલ્યા છે કે વચનામૃત સમજાય એવા નથી, પોતાની મેળે સમજાય એવા નથી, પરંતુ વાંચજો. કોઈ એક વખત વાંચે, બે વખત વાંચે અને ત્રણ વખત વાંચે, જેમ જેમ વાંચતા જાય એમાંથી મહારાજ દિવ્ય બુદ્ધિનો યોગ આપતા જાય, પોતાની મેળે સમજાતા જાય. અને 11 વખત જે વાંચે એને તો આર પાર સમજવા માંડે અને આનંદ આનંદ આનંદના ફુવારા છૂટે એવો ગોપાળાનંદ સ્વામીની વાતોમાં છે. માટે વચનામૃત ગ્રંથ આપણો પ્રિય ગ્રંથ કરજો. બીજા ગ્રંથોમાં બીજા બધાય ગ્રંથોના પ્રમાણ છે, પણ આ વચનામૃત ગ્રંથ આપણે એવો ગ્રંથ છે અને એમાંય તે આપણી ઉપર તો મહારાજે અને મોટાએ બહુ મોટી કૃપા કરી છે. બે કૃપા કરી છે કે વચનામૃતના ગ્રંથને કે વચનામૃત ગ્રંથને એના બાદ બાધાંતરો છે. એક વચનામૃતમાં કંઈક લખ્યું હોય, બીજામાં કંઈક લખ્યું હોય, મહારાજ એક જગ્યાએ જુદું બોલ્યા હોય, બીજી જગ્યાએ જુદું બોલ્યા હોય. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 5મા વચનામૃતમાં એવી વાત કરી હોય કે સૌએ રાધિકાજીએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન તેમનું ધ્યાન કરવું. એ જ મહારાજે લોયાના 11મામાં એમ કહ્યું હોય કે અમારા ભક્તએ અમારા સિવાય કોઈનું ધ્યાન ન કરવું. તો આવું બાધબાધાંતરો જે છે એનું કારણ શું, મહારાજ કેમ આવું બોલ્યા, અને એનો જો ચોખ્ખો હિસાબ, એની ગાઈડ, એના પ્રશ્નો અને ઉત્તર રૂપે જો કોઈએ આપણને કંઈ આપ્યો હોય તો એ પુસ્તક છે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત. બાપા શ્રી આપણા બાપા. કોના બાપા વહેલા?
આપણા બાપા.
અને બાપા અને સદગુરુ આપણા ઈશ્વર બાપા, એમણે ભેગા થઈને વચનામૃત ગ્રંથ ઉપર આખી ટીકા તૈયાર કરી. આ ટીકા, ટીકા એટલે સમજ્યા પહેલા, ટીકા એટલે નોટ ક્રિટિસાઇઝ, ટીકા એટલે ગાઈડ. એની કોઈ ટીકા એટલે ક્રિટિસાઇઝ નહીં, પરંતુ ગાઈડ તૈયાર કરી કે આ વચનામૃતમાં આમ કહ્યું છે તો આમાં આમ કહ્યું છે, એનો ઉત્તર કયો, તો એનું શું, એનું રહસ્ય શું, એના રહસ્યો તૈયાર કરતો આ ગ્રંથ રહસ્યાર્થ વચનામૃત ગ્રંથ આપણને બાપાશ્રી આપ્યો છે. એ આપણી ઉપર બહુ મોટી કરુણા છે મુક્તો, બહુ મોટી કરુણા છે. એટલે આપણે તો ફાવી ગયા, ફાવી ગયા. એક આપણને શાસ્ત્ર રૂપે વચનામૃત રહસ્યાર્થ ગ્રંથ મળ્યો, અને બીજું આ સત્પુરુષ દ્વારા, એથી એને બાદ બાદ અંતરો ચોખ્ખા કરીને આવા દિવ્ય પુરુષ દ્વારા વચનામૃત ગ્રંથ, આ આપણો વચનામૃત ગ્રંથ છે ભાઈ, અને એ દ્વારા આપણને આ દિવ્ય પુરુષની ભેટ મળી, આપણા માટે તો બબ્બે ભેટ છે ભાઈ, બહુ મોટી બબ્બે ભેટ છે. હવે મુક્તો, એ વચનામૃતનો મહિમા કેવો છે અને કેટલો છે, વચનામૃત અને વચનામૃત રહસ્યાર્થ વચનામૃત એનો કેટલો મહિમા છે, એની થોડીક વાત આપ સૌને કરવી છે મુક્તો, કે કેટલો મહિમા છે, કેવો મહિમા છે અને કેવો આ ગ્રંથ છે. એક નૂતન કીર્તનને આપણે કીર્તનની એક એક લીટી દ્વારા જરા સમજીશું. કીર્તન
વચનામૃતનો મહિમા છે મોટો, કહેતા પાર ન આવે રે.
વચનામૃતનો મહિમા છે મોટો, કહેતા પાર ન આવે રે.
શ્રી હરિ નામ મુખને પરાવણનો, મહાત્મય અંતર ડોલાવે રે.
મુખની પરાણો મહાત્મય અંતર ડોલાવે રે.
મહિમા છે મોટો, કહેતા પાર ન આવે રે.
વચનામૃતનો મહિમા છે મોટો, કહેતા પાર.
વચનામૃતનો મહિમા કેવો, પરંતુ છતાંય એનો મહિમા બાપાશ્રીએ, મોટા પુરુષ એનો મહિમા કહી શકે. બાપાશ્રી બોલ્યા મુક્તો, બાપાશ્રી એક વખત જ્યારે સરસપુર પધાર્યા, આ પ્રસંગ આપણે બધાએ સાંભળેલો છે કે જ્યારે વચનામૃત રહસ્યાર્થ ટીકા, આ વચનામૃતની પ્રથમ પ્રતો જ્યારે તૈયાર થઈ અને જ્યારે પુસ્તક છપાયા, અને સરસપુર મંદિર, અમદાવાદનું સરસપુર મંદિર જ્યાં સદગુરુ ઈશ્વર બાપા નિવાસ કરીને રહ્યા, અને એ મંદિર એ વખતે જૂનું મંદિર હતું, અને ત્યાં
5000 પ્રતો સૌ પ્રથમ બળદેવભાઈ શેઠ, બળદેવભાઈ વલ્લભદાસ પરીખ અને એમના સૌજન્યથી જ્યારે સૌ પ્રથમ આ પ્રતો જ્યારે છપાઈ ત્યારે એ વખતે બાપાશ્રી પધાર્યા અને બાપા કચ્છમાંથી પધારેલા. બાપાને કહ્યું, બાપા આ વચનામૃત ઉપર જરા આશીર્વાદ આપો ને, આ રહસ્યાર્થ વચનામૃત ઉપર આશીર્વાદ આપો. અને ત્યારે બાપાશ્રી એટલા બધા ખુશ હતા, બાપાએ બંને વચનામૃત, બંને હસ્ત વચનામૃતનો ઢગલો પડેલો એની ઉપર બંને પોતાના હસ્ત ફેલાવ્યા અને બસ તો મૂકીને આશીર્વાદ આપ્યા કે જય
મોક્ષ કરી.
શું બાપા બોલ્યા?
જય મોક્ષ્ય ગ્રંથ સુણશે હે તે કરી.
આ દિવ્ય ગ્રંથ જે સાંભળશે, કાને કરીને કોઈ સાંભળશે અને દિવ્ય ગ્રંથ સુણશે, વળી શું
કીધું?
તે કરી વાંચશે. કોઈ આંખે કરીને વાંચશે અને કોઈ કાને કરીને સાંભળશે, એને અમારે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. આવું બાપા હજુ બોલવા જાય ને વહેલું વાક્ય, ત્યાં સદગુરુ ઈશ્વર બાપા બહુ દયાળુ એટલે તરત બાપાને રોકી દીધા. બાપા ઉભારો 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 ઉભારો, આશીર્વાદ પૂરા કરતા પહેલા મારી વાત સાંભળો. આ વચનામૃત જે કોઈ સાંભળશે ને જે કોઈ વાંચશે, પણ બિચારો કાને બેરો હોય અને આંખે અરે અભણ હોય, અભણવાના હોય, કાને બેરો હોય, વાંચી ના હકે ને સાંભળી ના હકે, તો એ તો બિચારો વચનામૃતમાંથી રહી જાય ને, એ તો બાકાત રહી જાય ને આપના આશીર્વાદમાંથી. આટલું જ્યાં બોલ્યા ને ત્યાં બાપા કે વાહ સ્વામી વાહ. અને ત્યાં મહારાજ બાપા આગળ આશીર્વાદ આપ્યા છે ફરીથી,
જય મોક્ષ્યાદિ ગ્રંથ સુણશે હે તે કરી વાંચશે કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા સુખો માણશે કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા ઉત્તમ સુખો માણશે.
શબ્દ સાંભળ્યો ભાઈ? જે કોઈ સાંભળશે, જે કોઈ દર્શન કરશે, એટલું નહીં કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા. કોઈ કદાચ આમ દર્શન કરશે, આંખે કરીને દર્શન કરે એવો આંધળો હોય કદાચ, એ ન કરી શકે તો અરે ઠૂંઠીઓ હોય તો આમ લડતો લડતો આમ સ્પર્શ કરશે ને, તો પણ એને અમારે ઠેઠ મૂર્તિના સુખમાં, અક્ષરધામમાં મૂર્તિના સુખમાં પહોંચાડવો, એવા બાપાશ્રીના આશીર્વાદ છે. વિશ્વાસ આવે છે બંધુઓ? આશીર્વાદ આવે, વિશ્વાસ આવે છે?
એવો આશીર્વાદ દીધો અતિ બળભર્યો પોતાનું મીરદ ગણી સ્વામી આનંદ જય જય બોલો શ્રીજી ને
જો બાપાશ્રીએ બીજા કેવા આશીર્વાદ આપ્યા છે. બાપાશ્રીની વાતો પહેલો ભાગ 205મી વાત અને એમાં બાપાશ્રી એક સરસ અદ્ભુત પ્રસંગના આશીર્વાદ આપ્યા છે. બાપાશ્રીએ કરેલી વચનામૃતની ટીકાની સપ્તાહ પૂરી થઈ, એક વખત બાપાએ ટીકા સાથે વચનામૃતની પારાયણ કરાવી અને જ્યારે સપ્તાહ પૂરી થઈ ત્યારે બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી. પછી સદગુરુ ઈશ્વરચંદ્રદાસજીએ બાપાશ્રીને કહ્યું કે બાપા આ આપની કરેલી ટીકા મેં લખી છે તો મને તથા પુરાણી ધર્મકિશોરદાસજીએ વાંચી, તેમને તથા સંત હરિજનોએ સાંભળી, તે સર્વેને આશીર્વાદ આપો. એવું બાપાશ્રીની જોડે પ્રાર્થના કરે છે કે સર્વેને આશીર્વાદ આપો. ત્યારે બાપાશ્રી બોલ્યા કે તમને, ત્યારે બાપાશ્રી બોલ્યા જે તમને તથા વાંચનાર તથા સર્વેને અક્ષરધામમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં લઈ જાશું, આ ફેરો કોઈ નો જાઓ ખાલી નહીં જાય, એવી રીતના આશીર્વાદ આપ્યા. બોલો આ બાપાના આશીર્વાદ તો જો ફેરો ખાલી નહીં જાય. આ જેણે વતનામૃતની પારાયણ સાંભળી, જેણે વાંચી, એનો ફેરો ખાલી નહીં જાય. વિશ્વાસ આવે છે બંધુ? આવા દિવ્ય પુરુષ બાપા ઉપર વિશ્વાસ આવે છે? એમના બોલનારા કોણ હતા પેલા? એમણે આશીર્વાદ આપ્યા એટલે કોને આપ્યા? બધા બોલતા નથી, કોને આપ્યા?
મહારાજે.
તો આપણે હવે પારાયણ વાંચવી ને સાંભળવી જોઈએ કે ના સાંભળવી જોઈએ? જોજો, એના માટે વચન આશીર્વાદ લેવાય છો. પછી ફરીથી આ વચનામૃત રહસ્યાર પ્રદીપિકા નું પારાયણ કરે તો હે બાપા એનું શું ફળ થાય, એવો બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામે અને પારાયણ કરાવનાર પારાયણ કરાવીને પારાયણને અંતે નહાતા હોય, સાંભળજો, નહાતા હોય અને તે પાણીનો પાણીમાં મહિમાય સહિત જે નાય, તે પાણીમાં મહિમાય સહિત જે નાય અથવા તે પાણી માથે ચડાવે તેના પણ પંચ મહાપાપ બળી જાય. આ મોટા પુરુષનો આશીર્વાદ તો જુઓ પેલા. હે, એનો અર્થ કે આપણે પારણ કરી નાવું, એવું કીધું એટલે એ નાતા હોય ને એનું પાણી માથે ચડાવે ને એને પંચ મહાપાપ બળી જાય, એવું બાપા બોલ્યા છે. ત્યાર પછી પ્રશ્ન પૂછે છે, કેટલા પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય? શું કહે છે? કેટલી પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે પાંચ પારાયણો જે વાંચે અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પાઠ કરે તો તેનું જરૂર આત્યંતિક કલ્યાણ થાય. પહેલા ભાગની 225મી વાતમાં બાપાએ આવો આશીર્વાદ આપેલો છે. હવે સાંભળજો ત્રીજો આશીર્વાદ. આ બાપાની વાતોમાં જ છે બધો, બાપાશ્રીનો જીવન વૃતાંત અને એમાં બાપાએ આશીર્વાદ આપ્યો છે. સંત હરિભક્તમાં કોઈકને શંકા થઈ, જે વચનામૃત ગુજરાતી ભાષામાં છે તેમાં ટીકા કરવાની શું જરૂર હશે? તે ટીકાના કરતા અનાદિમુક્ત બાપાશ્રીને લખ્યા છે તે શું તેમણે ટીકા કરી હશે? ત્યારે એ વાત બાપાશ્રીના જાણવામાં આવી એટલે સંત હરિભક્તની સભામાં બાપાશ્રીએ વાત કરી, જે વચનામૃત છે તે અક્ષરાતીત મુક્તના સ્વામી એવા પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના મુખ કમળની વાણી છે. તે પરોક્ષાર્થ ને પ્રત્યક્ષાર્થ એમ દ્વિઅર્થી છે. તેનો રહસ્યાર્થ સમજવો અતિ ગૃહ્યમાં ગૃહ્ય ને ગહન છે. તેથી પોતાની મેળે તે રહસ્યાર્થ સમજવામાં આવે નહીં, એ તો અખંડ મૂર્તિમાં રહેતા હોય અને શ્રીજી મહારાજની મરજી જાણતા હોય એવા અનાદિમુક્ત સમજાવે ત્યારે જ સમજાય. સાચી વાત છે પેલા? આપણી મેળે સમજાય પેલા? એ તો આવા દિવ્ય પુરુષ મળ્યા એટલે આપણે બધા ફાવી ગયા ભાઈ. માટે સર્વેને સમજાય તે સારું વચનામૃતની ટીકા અમે કરી છે અને સ્વામી ઈશ્વરચંદ્રદાસજી પાસે લખાવી છે. માટે આ ટીકા પ્રમાણે વચનામૃતમાંથી શ્રીજી મહારાજનો મહિમા સમજાશે તે સર્વેને અમે શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખશું ને મૂર્તિમાં રહેવું તે જ આત્યંતિક મોક્ષ છે. એવી બાપાશ્રીની વાતો સાંભળીને તે સર્વે સત્સંગીઓએ ટીકાવાળા વચનામૃતના ચોપડા લીધા. ચોપડા એટલે પુસ્તક લીધા. આજે પણ અહીંયા પ્રકાશનમાં છે. મોટા વચનામૃતો આપણે 50% કિંમતે જ મૂકેલા છે, પરંતુ છતાંય આ વચનામૃત મહોત્સવ ઉપક્રમે વચનામૃત વર્ષ નિમિત્તે મોટા અને નાના પોકેટ કેલેન્ડરો પણ, પોકેટ વચનામૃત પણ આપણા છે. એ બંને વચનામૃતોમાં વિશેષ કન્સેશન આ વર્ષ પૂરતું આપવામાં આવે છે. જેની પાસે ન હોય એ આજથી જ લઈ લેજો. માત્ર 100 રૂપિયામાં બંને ભાગ ત્યાં મૂકવામાં આવ્યા છે. અને નાના જે વચનામૃતો છે, પોકેટ વચનામૃત, કન્સેશન સાથે 60 રૂપિયામાં છે. માટે ખાસ લઈ જજો મુક્તો, અને વાંચવાનું આજથી જ, આવતીકાલથી જ ચાલુ કરજો એવી દરેકને વિનંતી છે. મુક્તો, બાપાશ્રી આગળ એક વચનામૃતમાં બહુ સરસ મહારાજે બાપાશ્રીનો જીવન વૃતાંત, અને એમાં બાપાશ્રીના જીવન વૃતાંતમાં બાપાએ બહુ સરસ એક 79 અગ્નયશીનું જે જીવન વૃતાંતનું વાક્ય છે, બહુ જ અદ્ભુત આશીર્વાદ આપ્યો છે. વળી કોઈક દિવસ ધનજીભાઈના દીકરા રામજીભાઈ બાપાશ્રીને તેડવા આવ્યા. નારાયણપરાના ધનજીભાઈ હતા અને એમના દીકરા રામજીભાઈ બાપાને તેડવા આવ્યા. ત્યારે 12 વર્ષની સવારમાં સાધુ કેશવપ્રિયદાસજી સ્વામી એટલે કે આપણા મુનિ બાપા ને વિજ્ઞાનદાસને પોતાની ગાડીમાં ભેગા બેસાડીને નારાયણપુર પધાર્યા. અને મંદિરમાં આવીને ઠાકોરજીના દર્શન કર્યા. પછી ઓસરીમાં બેસીને સાધુ કેશવપ્રિયદાસજી પાસે પોતે કરેલી ટીકાએ સહિત વચનામૃત વંચાવીને સાંભળતા હતા. તે સમયે તંજીભાઈ જમવા બોલાવવા આવ્યા અને બાપાશ્રીને કહ્યું જે બાપા થાળ તૈયાર થયા છે માટે જમવા પધારો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે પ્રથમ વચનામૃતની કથા સાંભળ્યા વિના અમે કોઈ દિવસ જમતા નથી. લ્યો સાંભળો, શીખવા જેવી વાત આવી. બાપા કે અમે વચનામૃતની કારણે આજે અમારે વંચાયું નથી ત્યાં સુધી અમે જમશું નહીં. આપણે એવું તો રાખજો બધાય કે હાંજે જમવાનું, જ્યાં સુધી વચનામૃત ના વધાય ત્યાં સુધી હાંજનું નહીં જમવાનું. ચલો એવું તો રાખી શકો કે ના રાખી શકો. હા, તમે તાર સવારનું જમજો, બપોરનું જમજો, પણ હાંજનું જમ્યા વગર, વચનામૃત વાંચ્યા વગર નહીં જમવાનું. ચલો કેટલા અઘરી. ચલો આટલું બાપા આટલું કરતા હતા, આપણે આટલું તો કરીએ લ્યા બાપાના છોકરા થઈને. હે જોજો હવે સાંભળજો. પ્રથમ વચનામૃતની કાથા સાંભળ્યા વિના અમે કોઈ દિવસ જમતા નથી. તે પૂછો આ સાધુને જે કલાક બે કલાક વચનામૃતની કથા નિત્ય પ્રથમ સાંભળીએ છીએ કે નહીં. કેટલી કલાક બે કલાક નિત્ય અમે કથા સાંભળીએ છીએ કે નહીં. ત્યારે સાધુ કેશવપ્રિયદાસજીએ કહ્યું બાપા એ આપનો નિયમ છે, તે જ્યારે આપ જ્યારે અમે આપની પાસે હોઈએ ત્યારે કાયમ દેખીએ છીએ. પછી ધનજીભાઈએ કહ્યું જે બાપા આજ બારસના પારણા સર્વેને કરવા છે, બધા કાલનો ઉપવાસ છે, ભૂખ્યા થયા છે, તેથી જો આપ જમો તો પછી સર્વે જમે, માટે ઘરના સૌ આપની વાટ જોઈને બેઠા છે અને મને તો બહુ ભૂખ લાગી છે, માટે દયા કરીને જમવા પધારો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે આ વચનામૃતની ટીકામાં કેટલા ખોટ કાઢે છે. જો હવે શબ્દ સાંભળજો, આ વચનામૃતની ટીકામાં કેટલા ખોટ કાઢે છે. કાર્ય સત્સંગમાં ઘણા એમ કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાને શું અધૂરું રાખ્યું હતું આ બાપાએ લખ્યું, એમ ઘણા ખોટ કાઢે છે, એને અપ્રમાણ કહે છે. એવું કહે કે આ તો ગ્રંથ અપ્રમાણ ગ્રંથ છે, એવું પણ કેટલું કહેવામાં આવે છે. તે આમાં શું ખોટું છે, એક અક્ષર કોઈ ખોટો જો બતાવે, એક અક્ષર જો કોઈ ખોટો બતાવે તો તેનો જવાબ હું દઉં. આ વચનામૃત શ્રીજી મહારાજના વચન છે, તેવી જ આ ટીકા પણ શ્રીજી મહારાજના વચન છે. આજો બાપા બોલ્યા છો, મહારાજ બાપાના મોઢે પણ કોણ બોલ્યું છે, આ ટીકા પણ એમણે કરેલી છે. કેમ જે શ્રીજી મહારાજે અમારા દ્વારે કરી છે અને શ્રીજી મહારાજનો ખરો સિદ્ધાંત આમાં છે. આ પ્રમાણે જે સમજશે તે શ્રીજી મહારાજને પામશે અને આમાં જે ખોટ કાઢે છે તે શ્રીજી મહારાજનો દ્રોહ કરે છે. આ શ્રીજી મહારાજની વાણીની મૂર્તિ છે. ત્યારે દેવરાજભાઈ અને ધનજીભાઈએ કહ્યું જે કૃપાળુ અમે તો આપ જેમ કહો છો તેમ ટીકા ને આ વચનામૃતનો મહિમા સમજીએ છીએ, પણ કેટલાક ન સમજે તો તેને શું કરીએ, તો પણ જે માનશે તેને સમજાવશું અને નહીં માને તો એ જાણે, પરંતુ અમે તેના ભેળા નહીં ભળીએ. ત્યારે બાપાશ્રી રાજી થઈને બોલ્યા કે આ વચના સટીક વચનામૃતની કોઈ પારણ કરશે અથવા કરાવશે તેને અમે જરૂર ધામમાં તેડી જઈશું, એમ વર આપ્યો. મુક્તો, તમે પણ કોઈ બાપા કે માં કે કોક દાદા કે કોઈને ધામમાં મૂર્તિના સુખમાં મોકલવા હોય તો તમે તારા વચનામૃતની પારણ કરાવજો. મહારાજ બાપા આજે લોઢું લાલ થયું છે તો હું એમને પ્રાર્થના કરીને ઢકોળ હથોડો મારી દઉં કે હે મહારાજ, હે બાપા, બસ આજે પણ એ બેઠેલા છે અને કોઈને ધામમાં અડશેલો મારીને મોકલવા હોય તો દયાળુ તમારો આશીર્વાદ છે, આ તમે બોલ્યા છીએ તેનો સહારો અમે લઈએ છીએ. બસ જે કોઈ વચનામૃતની પારણ કરાવે, અહીં બેઠેલા, અહીં સાંભળ શબ્દો સાંભળતા, એમને પણ અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે કરીને હે મહારાજ, હે બાપા, હે દયાળુ, એમને ઠેઠ મૂર્તિના સુખમાં હર્ષેલો મારીને ઉપાડી લેજો, એવી મહાપ્રભુ અને બાપાશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. વિશ્વાસ આવે છે બંધુઓ? વિશ્વાસ આવે છે અહીં બેઠેલા બધા? એને એમના વચનમાં વિશ્વાસ નહીં આવે તો કોના વચનમાં લાવશું વહેલા? અને એટલે કીર્તનમાં શબ્દ લખ્યો છે કે જગતના
સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે, જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી સારો છે.
રહસ્યાર્થ વચનામૃત ની વાત કરે છે. અદભુત ગ્રંથ છે. આગળની લીટીમાં શું કહે છે?
કેવળ ક્રોપાણો બાપા શ્રી
સદગુરુ ઈશ્વર ચરણ દાસે પ્રશ્નો પૂછી કરી ટીકા. સદગુરુ ઈશ્વર ચરણ દાસે પ્રશ્નો પૂછી કરી.
બાપજી આ વાત કરતા કરતા બાપાનું મોઢું ભરી જાય. બાપા કહે બાપજી આ વાત કરતા હોય ને કે જેમ પેલો ગાયનું વાછડું હોય અને ગાયના આવમાં મોઢું નાખે અને એનું પોતાનું વાછડું હોય, પારકું હોય તો પાટું મારે હો, પણ પોતાનું વાછડું અંદર મોઢામાં આવમાં આવ એટલે સમજે ને પેલા આંચળ, આંચળમાં ગામડામાં આવું કે આવમાં આંચળમાં મોઢું નાખે અને પછી ગાય શું કરે પેલા આમ પાહો છોડે હો, પાહો પાહો એટલે સમજે ને પેલા પારસો કે પાહો કે આમ દૂધની ધાર છોડે હો, એમ બાપા શ્રી ગાય રૂપે બન્યા અને આપણા સદગુરુ ઈશ્વર બાપા વચ્છ રૂપે બન્યા. વચ્છ વચ્છ એટલે વાછડા રૂપે બન્યા અને બાપાને પ્રશ્ન પૂછતા ગયા અને બાપા જવાબો આપતા ગયા અને એ આ ગ્રંથ તૈયાર થઈ ગયો, રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. એટલે કીધું કે કેવળ કૃપાળુ બાપા શ્રી તણી રહસ્યાર્થ પ્રદીપિકા, સદગુરુ ઈશ્વર ચરણદાસે પ્રશ્નો પૂછી કરી ટીકા. એમણે પ્રશ્ન પૂછ્યા અને બાપા એના ઉત્તર આપ્યા હો. અને આગળ કહે છે કે
વચનામૃત ના જ આધારે ઉત્તર પ્રશ્નો
કારણ કે એ વખતે સમય જુદો હતો. પણ બાપાશ્રીએ ટીકામાં કોઈ ગ્રંથનો આધાર નથી લીધો. કેમ? એટલે આ તમને પ્રશ્ન પૂછું, સુપ્રીમ કોર્ટનો જે લોયર હોય, જજ હોય, એ કે વકીલો હોય, એ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે હાઈકોર્ટના કે નીચલી કોર્ટના આધારો ત્યાં ચાલે કે ના ચાલે? સુપ્રીમ કોર્ટમાં ચાલે કે ના ચાલે? પેલા ના ચાલે. સુપ્રીમ કોર્ટમાં બીજી કોર્ટના નાની કોર્ટના આધારો ના ચાલે. હા હા, હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટનો પુરાવો ચાલે. ત્યાં લાઈન મૂકે ને કે સુપ્રીમ કોર્ટમાં આવો ચુકાદો આવ્યો હતો, એ ચાલે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કે હાઈકોર્ટના ચુકાદા ના ચાલે, એ પ્રમાણ ના થાય. એમ આ તો સુપ્રીમ કોર્ટના ચુકાદા છે ભાઈ, આ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. અને એમાં બીજી કોર્ટના પુરાવાની જરૂર પડે પેલા? એટલે કીધું કે
વચનામૃત વચનામૃત ઉત્તર વાત સમજાવે જીવોને વસની વાત સમજાવી જીવોને જ્ઞાન કરેલી
રાસ વસની વાત. રસબસની વાત એટલે સમજ્યા ને આપણે, હવારમાં રહબની વાતો જ ચાલે છે. હવારની સભા પ્રાત સભામાં સાંભળો છો ને પહેલા ર બ બોલો જો બધા, ર બ રસબસ નહીં, શું? ર બ. ગામડામાં બાપજી દ્રષ્ટાંત આપે, ગામડામાં સાધુ જાય ને ત્યારે એરિયા વાઇઝ જુદું જુદું હોય, બધી કેટેગરી જુદી હોય. કેટલાક ગામમાં થોડાક લોભિયા હોય, કોઈ હરિભક્તો એટલે શેર લોટ આપે અને અચ્છેર ઘી આપે અને કે તમારે લાડુ બનાવવાના છે. લાડુ તો થાય પણ ભરભર ભૂકો થઈ જાય એવા થાય, સમજ્યા? પછી બીજે પોણો શેર ઘી લાવે, શેર લોટ અને પોણો શેર ઘી એટલે થોડાક આમ બરાબર વ્યવસ્થિત થાય. પણ ઘણા તો શેર ઘી ને શેર લોટ બધું હરખે હરખું લાવે અને એ લાડુ કેવા થાય ખબર છે? ર બ. કેવા થાય? એટલે બોલો થાક ઉતરી જશે. કેવા થાય?
ર બ.
એમ બાપાએ ર બ ની વાત સમજાવી પેલા. મહારાજની મૂર્તિમાં મુક્ત ર બ, ર બ. આ મૂર્તિમાં રહેવાની વાતો, અનાદિ મુક્તની સ્થિતિની વાતો એ આ ટીકામાં મળે. ભાઈ 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 આ ટીકામાં મળે. શું કહે છે કે રસ
વસની વાત સમજાવી જીવોને લાલ કરે દેલા. રસ વસની વાત સમજાવી જીવોને લાલ કરે દેલા.
બાળકો જાણી અનેરા અમૃત પાયા છે. પોતાના બાળકો જાણી અનેરા અમૃત પાયા છે.
અનેરા અમૃત પાયા છે ભાઈ, અમૃત છે આ અમૃત. ગુણાયતાન સ્વામી કાયમ શું કહેતા ખબર છે? ગુણાયતાન સ્વામી કાયમ સંતોને કે સંતો અમૃત લાવો, સંતો અમૃત લાવો. ગુણાયતાન સ્વામી હવાર પડે એટલે સંતોને આવું કે સંતો અમૃત લાવો. સંતો આગા પાછા થાય શરૂઆતમાં તો શાનું અમૃત, ત્યાં સ્વામી કે આ વચનામૃત. આ અમૃત છે, અમૃત અમૃત છે ભાઈ, અમૃત. હા મુક્તો વાંચજો, આ બધી એટલે વાત કરીએ છીએ. આ કેટલો બધો એમાં રાજીપો છે. એટલે આપણે કારણ સત્સંગના સભ્યોને આપણે વચનામૃત વાંચવાનું એક દિવસ નિયમ ન હોય કે દિવસમાં એક વચનામૃત વાંચવાનું નિયમ ન હોય તો ગોપાળાન સ્વામી આપણે ગોપાળ બાપા કહેતા કે સ્વામિનારાયણનો સાધુ, સ્વામિનારાયણનો હરિભક્ત હોય અને રોજ એક વચનામૃત ન વાંચતો હોય તો એ સ્વામિનારાયણનો છે જ નહીં. બોલો, સ્વામિનારાયણનો કહેવાય જ નહીં. લ્યો હવે હા કે શું ગમે છો કહો. કેટલા આમાં આવું આંગળી નથી ઊંચી કરાવતો, પણ કેટલા સ્વામિનારાયણના નથી કહો, નથી કરાવતો, ચિંતા ના કરશો. આબરૂનો સવાલ છે નહીં. હવે આ સુધી જે થયું એ થયું, પરંતુ હવેથી નવા નામે હા આજથી આપણે સાંભળ્યું ત્યારથી હવાર. કાલનો ભૂલેલો, અરે હવારનો ભૂલેલો સાંજે ઘેર આવે તો કહે છે ને કે ભૂલો પડ્યો કહેવાય નહીં. આપણે ભૂલા પડ્યા હતા, ઘેર આવી ગયા. આ દયાળુ છે, દયા કરી દેશે, પણ હવે ચાલુ કરી દેજો પહેલા. હા અને આગળ શું કહે છે
વચનામૃત? બેઠી જીવોને સુખ આપ્યા છે. પોતે જીવોને સુખ આપ્યા છે. મોતી આપીને જન્મના દુઃખ કાઢ્યા છે. કૃપાથી મોટી આપીને જન્મના દુઃખ કાઢ્યા છે.
કૃપા કરીને મૂર્તિ આપી દીધી. એટલે શું આપ્યું પેલા આપણને? મૂર્તિ આપી. એટલે આપી કે નથી આપી પેલા? આપણને મૂર્તિ મળી છે કે નથી મળી? એટલે મહારાજ મળ્યા છે કે નથી મળ્યા? ક્યાં છે? આ રહ્યા. આમ આપી દીધા, આમે આપી દીધા એમ નહીં હો, કેવી કૃપા કરી દીધી. આજા 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 મેરી મૂર્તિ મેં આજા એમ કરીને મહારાજે મૂર્તિ મૂર્તિમાં રાખી લીધા કે આવો
મૂર્તિ રાખે આવો મૂર્તિ
કરી છે આપણી ઉપર. હવે રહસ્યાર્થ ઉપરના વચનામૃતની ઉપર આશીર્વાદ આપી દીધો. શું કહે છે? કે
લઈ લે છે પારાયણ પાઠ કરતા ને સીધી મુરતી માં લઈ લે છે.
અનુ પારાયણ નો કોઈ આની પારાયણ કરે કે પાઠ કરે કે કરાવે તો એને મહારાજ મૂર્તિના સુખમાં લઈ લે છે. ભાઈ આવો આશીર્વાદ છે આપણા મહારાજનો, આપણા બાપાનો. તાળીથી વધાવો એ આશીર્વાદને વેલા. આપણે પૂરેપૂરો કહ કાઢી લેવો છે આ વરમાં, તો આશીર્વાદનો કહ કાઢી લેવો છે. માટે કોઈ આશીર્વાદને જવા ના દેતા, બસ વાંચજો, વંચાવજો, પારણ કરજો, કરાવજો. પરંતુ આ વર આપણે તૂટી પડવું છે વચનામૃત ઉપર, અને વચનામૃતના અભિપ્રાયો આપણા કરવા છે. હવે મુક્તો, શાસ્ત્રમાં આટલું બધું અદ્ભુત ગ્રંથ, પરંતુ નહીં સમજનાર એને અપ્રમાણ શબ્દ વાપર્યો કે આ તો શાસ્ત્ર અપ્રમાણ છે. કેમ? બાપાએ રચ્યા છે ને એટલે. એટલે બાપા દ્વારા કોણે રચ્યા છે? વેલા
મહારાજે.
આ કોઈ વાંચ્યો તો ખબર પડે કે અંદર શું ભર્યું છે. નર્યું નવનીત ભર્યું છે ભાઈ, નર્યું માખણ છે, નર્યું ઘી ભરેલું છે. પરંતુ કોઈ કે અપ્રમાણ છે ને કોઈ કે પ્રમાણ છે. છેલ્લી પંક્તિમાં કહે છે કે મુક્તો, આ વચનામૃત ગ્રંથ એમાં આપણે ત્રણ લક્ષ્યાંકો ઉપર આગળ વધવાના છીએ આ વર્ષ દરમિયાન. પહેલો લક્ષ્યાંક કયો? ફરીથી આપણે દ્રઢ કરી લઈએ, મહારાજના સ્વરૂપની દ્રઢતા કરવી, સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની, શ્રીજી મહારાજના સ્વરૂપની દ્રઢતા કરીએ. બીજો લક્ષ્યાંક સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા કરીએ. આપણે હવે પછીના ચાર દિવસ બાકી જે છે, ત્રણ દિવસ સાંજના સંધ્યા સેશન, ત્રણ દિવસ મળશે, એ ત્રણેય દિવસમાં સાંજે સાંજે એક એક લક્ષ્યાંક ઉપર આપણે ખૂબ ડિટેલમાં જઈશું. આપણને રોજ આવડું મોડું નહીં થાય, સમય મળી રહેશે. આજે થોડુંક ઉતાવળમાં આપણે આગળ વધ્યા છીએ, પરંતુ આજે વચનામૃતનો મહિમા સમજજો. આવતીકાલે શ્રીજી મહારાજના સ્વરૂપની મન દ્રઢતા કરીએ એ ટોપિક ઉપર આપણે આગળ વધીશું. પરમ દિવસે સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા કરીશું, અને પછીના દિવસે ચોથા દિવસે આપણે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો સંતોનો મહિમા સમજી અને અભાવ ગુણથી પર થઈ શકીએ એવા ઉપાય કરીશું. મહારાજને, બાપાને, બાપજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે કૃપાનિધાન, બસ અમે બધાએ તમારા રાજીપામાં વર્તીએ. આ જ્યારે આપનો સંકલ્પ છે અમને સૌને સુખિયા કરવાનો, હમણાં જ પહેલું કહ્યું મધ્યના 45માં વચનામૃતમાં, સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે તમે સૌ અમારા છો, માટે અમારે તમારામાં તલમાત્ર કસર રહેવા દેવી નથી. આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે, જેને વચનામૃત મધ્ય 45માં મહારાજે કહ્યું છે. મહારાજે કહ્યું ને અમારે તમને સૌને ચોખ્ખા જેવા ચોખ્ખા કરવા છે, ચોખા જેવા ચોખ્ખા કરવા છો. મહારાજ કે અમારે તમને પૂર્ણમાસીના ચંદ્ર જેવા કરવા છે, અમારે તમને અનાદિ મુક્ત કરવા છે, અમારે તમને અમારા જેવા કરવા છે. એટલે આપણે થવું છે ને મહારાજના જેવા. વેલા માટે મુક્તો પૂરેપૂરો લાભ લેજો.